सदानन्दाम्भोधे स्मितरुचिरपूरणे दुवदन प्रफुल्लाम्भो जन्म सदसदृशशोभाक्षयुगल कृपा पारावारा श्रित सकल जीवाति सुख दो महाश्रेय मूर्ति जयति सही नारायण मुनि हे हयानहार मारा दिव्य मूर्ति भगवान राजी रे जो श्री हरि तमे छो पुराण दयावान हे ते करी साथे राखजो करजो मीठी वात अंतर मां रही सद विचारो देजो रहजो मुझ मां साक्षात ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः श्री नीलकंठाय सरजुदासाय नमो नमः
वाला भक्तों भगवान श्री हरि की असीम कृपा थी आपने कार्लीबाग स्वामीनारायण मंदिर ने आंगणे धनुर्मास ने सारी रीते सवारना पोहरो में उजवीए छे। भगवान श्री हरि ना धुन कीर्तन दर्शन आरती आ ते खरेखर भाग्यशाली छे। मनुष्य जन्म में बधु मळे पण आ जे आपणे मळ्यु छे ए जेने नथी मळ्यु ने ये माणस कमनसीब गणाय भले एने बधु मळ्यु देश मळ्या परदेश मळ्या महेलो मळी सत्ता मळी धन मनगमती पत्नी मनगमतो पति दीकरा गाडियो जाहो जलाली पुष्कळ क्रेडिट बधु भल मळ्यु પણ આપણને જે આ મળ્યું છે ને ભગવાનની આ દર્શન ભગવાનની કથા ભગવાનની સેવા મંદિરની સેવા સંતોની સેવા સત્સંગીની સેવા એને માટે પાંચ પૈસા વાપરવાનો ચાન્સ આ બધું તો બહુ મોટા ભાગ્યશાળી હોય એને મળે વચનામૃત એવું કહે છે એ વહેલા ઉઠીને દોડતા મંદિરે પહોંચીએ એનો કોઈ આનંદ જ અલૌકિક હોય એમાં એ નજીક નજીકમાં હાલતા આવે ઘણા તો ચાલીને મંગળા આરતી કરવાના નિયમ રાખે ધનુર્માસમાં એ ઉમંગમાં ઉમંગમાં વહેલા ઉઠી જાય ને એ હાલતા હાલતા ભગવાનનું સ્મરણ કરતા કરતા કીર્તન ગાતા જનમંગળ કરતા દોડતા મંદિરે આવતા હોય ને એવું એક મહિનો કર્યું હોય ને એ જિંદગીભર સાંભળે પછી એ ગમે ત્યાં જાય ને તોય વાત કરે કે અમે ત્યાં રહેતા હતા નાના હતા ત્યારે અમે દોડતા મંગળા કરતા ધનુર્માસમાં જાતા કથા સાંભળતા બહુ સુખ આવતું એવું હવે ક્યાંય નથી આવતું બહુ શાંતિ રહેતી ને બહુ આનંદ થતો સત્સંગનું બહુ સુખ આવતું એમ આ બધું સાંભળે એમાં હરિભક્તોને પરસ્પર આત્મીયતા હોય, સંતોને પરસ્પર પ્રેમ હોય, એકબીજાનો ભાર હોય, નિખાલસ જીવન હોય, અહંકાર હોય નહીં, ઈર્ષ્યા હોય નહીં, એવા સત્સંગમાં, એવા ગ્રુપમાં, એવા સમુદાયમાં, એવા મંદિરમાં ખૂબ સુખ આવે, ખૂબ સુખ આવે. જ્યાં હામ હામી પક્ષો હોય ને, જ્યાં અહંકારને અદેખાય હોય ને, જ્યાં એકાબીજી વટે ચડ્યા હોય ને, જ્યાં મંદિરને કુરુક્ષેત્રનું રણ બનાવીને બેઠા હોય, ડખાનો કોઈ પાર ન હોય ને, સત્તાહારું ઝઘડતા હોય ને, સેવાહારું ઝઘડતા હોય ને, એકાબીજીને નબળા દેખાડવા માટે સડી બેઠા હોય, નીકળતા ન હોય ને, બીજાનો વારો આવતો ન હોય ને, કટણાઈ કટણાઈ ડખા ડખા, ત્યાં તો કોક બિચારો મહેમાન થઈને આવ્યો હોય ને, એને શાંતિ ન થાય, વાતાવરણ બધું એવું કરી મૂક્યું હોય. જ્યાં શાંતિ છે, જ્યાં પક્ષા પક્ષી નથી, જ્યાં ઝાઝા અહમી પુરુષો ભેગા નથી થયા, ભગવાનની દયા, એટલે હવને શાંતિ રહે. એકાદોય જો એવો આવી ગયો હોય ને, અને વળી આપણે ભૂલમાં કાંઈક દાનની લાલચે કે કાંઈક બીજી લાલચે જો એને મોટો આગળ કરી નાખ્યો, મરી ગયા. એ કોઈને તમને અમને કોઈને શાંતિ ન લેવા દે, હક ન લેવા દે, એના પેતરા ચાલુ જ હોય, ખટપટ કર્યા જ કરે. ઈવડો એ બે મહિના બારગામ ગયો હોય, કંઈક ફરવા ગયો હોય, શાંતિ રહે, આવે એટલે હળગે. અને ઘણા તો કારણ શરીરનું જ કામ કરે, કારણ શરીર કોઈને દેખ્યા એમ ન આવે. કારણ શરીર કેટલાક સૂક્ષ્મ શરીરના સંકલ્પો ઊભા કરે, અને એ બધા સ્થૂળ શરીરમાં આવે. આપણને એમ થાય કે ડખો ને ઝઘડા આવડા કરે છે, એની પાછળ જાઓ ને તો આવડા તો સ્થૂળ શરીર જ હોય, પાછળ જાઓ તો સૂક્ષ્મ શરીર હોય. આપણે એમ કે આનો વાંક છે, એ બિચારા ઓલકોરથી રિમોટ કંટ્રોલ હોય. કારણ શરીર જ આવતારે ખબર પડે, એટલે એની ગાંઠા છે, અહીંથી બધું આ થાય છે. સંસારમાં એમ, સત્સંગમાં એમ, અક્ષરધામમાં એવું નથી. કેમ જે ત્યાં કોઈ કારણ શરીરવાળા જતા નથી, તો સૂક્ષ્મ થોડના ડખા ત્યાં હોય નહીં. અહીં તો બધું હોય. શાંતિ શાંતિ, ભાગ્યશાળી છીએ. ભગવાનને અબજો વાર થેન્ક યુ, કરોડો વાર થેન્ક યુ. ભગવાને તો આપણા ઉપર બહુ દયા કરી છે, કેવું સત્સંગનું સુખ આપ્યું છે, કેવું કથાનું સુખ આપ્યું છે, કેવા રોજ ઘનશ્યામ મહારાજના હવાર હાંજ વાઘાના મંગળાના આરતીના કેવા સરસ દર્શન થાય છે. અક્ષરધામના જ દર્શન છે ને, ઓછા માને એની સમજણીમાં ફેર, ઓછા માને જરાય એને એટલો સત્સંગ ઓછો કહેવાય. વાહ રે વાહ, આ સંતો ભક્તોના દર્શન કરો એટલે અક્ષરધામના અક્ષર મુક્તોના દર્શન કર્યા એમ સમજવું, એમાં જરાય ઓછું પુણ્ય માને, ઓછા ભાગ્ય માને, એને બુદ્ધિ ઓછી છે, સત્સંગ ઓછો છે, જ્ઞાન ઓછું છે. આ વાત હાવ આમ જ છે. આ તો આખી સભા દિવ્ય અને તેજોમય છે. ભગવાન પુરુષોત્તમના સંબંધે નૈરું ચેતન છે. અને તમે કહેશો કે ચેતન દેખાતું કેમ નથી, એ તો ભગવાન નથી દેખાડતા એટલે, બાકી છે તો એમ જ. તમને જે માયિકપણું અને જડપણું જે દેખાય છે તે ખોટું છે, અને નથી દેખાતું તે સાચું છે. આ બધા એના તેજોમય ચૈતન્યમય દેહો છે ભગવાનના સંબંધે કરીને, બધા દિવ્ય છે. આવી દિવ્ય ભાવના રાખીને જીવવું, બહુ સુખ આવશે. અક્ષરધામના જે મુક્તો ભગવાનના સાનિધ્યમાં, ભગવાનમાં નિમગ્ન થઈને જે આનંદ લેશે, તેનો તે આનંદ આ સત્સંગમાં અત્યારે પ્રાપ્ત થાય. કેમ જે તેના તે ભગવાન આપણા મંદિરમાં બિરાજમાન છે, આપણી સભામાં બિરાજમાન છે, આપણા અંતર આત્મામાં સૌના જીવમાં તેના તેવા જ સાક્ષાત પ્રગટ પ્રમાણ બિરાજમાન છે. માટે એવો જ આનંદ આવે. અક્ષરધામમાં મહારાજની સેવામાં જે ડૂબેલા મુક્તો છે એના એ મુક્તો આ સંતોન ભક્તો છે, એના એ જ છે. એમ ન સમજે એને હજી સત્સંગ થયો નથી. ભલે એ જૂનો હોય પણ બિચારો હાવ ઠોઠ નિહાળ્યો છે, અને આવી સમજણ જેણે પક્વ કરી તે ભલે થોડાક વર્ષ ન જ હરિભગત હોય પણ એ ખાટી ગયો છે, એને રસ્તો જડી ગયો છે, એને સુખ બહુ આવશે. ઘણાને સત્સંગમાં બહુ સુખ આવે છે ને ઘણાને બહુ નથી આવતું, ઓછું આવે છે ને ઘણાને ઠામકું નથી આવતું, અને ઘણાને તો વળી નકરો ઉદ્વેગ જ થયા કરે સત્સંગમાં. એવો સત્સંગ આનો આ છે, કાંઈક તકલીફ આપણી છે એને લઈને આમ થયા કરે છે. માટે ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત પ્રગટ ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે, સાક્ષાત દિવ્યાકાર છે, એમાં માઇક તત્વનું એક પરમાણુ એ નહીં, અને એને સેવામાં સાનિધ્યમાં જે બધા છે તે પણ માયાથી પર દિવ્ય સાકાર મૂર્તિ જ છે. ભક્તોને ભગવાન બધા અક્ષરધામ જ છે. આટલી ઊંચાઈએ હંમેશા વિચારો રાખવા જોઈએ. નિમ્ન વિચારો ન કરો, નિશાન ચૂક માફ ન તાક નીચું નિશાન. હંમેશા વિચારો ઉન્નત રાખો, ઊંચા રાખો. તમે વિચારો જો મહાન રાખશો, વિશાળ રાખશો, ઊંચા રાખશો, તો તમે એવા મહાન વિશાળને ઊંચા થશો. વિચારો જ નીચા હલકા હડેલા તો તમે ક્યાંથી હારા થાઓ? નીચાને હલકાને હડેલા જ રહો. ઘણાને નબળું વિચારવાનો બહુ આગ્રહ ટેવ ને કુટેવ હોય છે, અને ઘણા કોઈ દી નબળું વિચારે જ નહીં, સારું સારું જ વિચારે. સારા જ વિચારો કર્યા કરે બધાના પ્રત્યે, અને ઘણા બધાના પ્રત્યે નબળા જ વિચારો કર્યા કરે. ભાગ્યા હજ તેરી કી, આવો જ સ્વભાવ લ્યો. માટે હર હંમેશા સૌના પ્રત્યે સદભાવના રહે, સદવિચારો રહે, તો આપણું બહુ ભલું થાહે. આજે ગોપાળાનંદ સ્વામી લિખિત ભક્તિ સિદ્ધિ નામના ગ્રંથમાં 9મા સદગુણ ઉપર આપણે આવ્યા છીએ. એ સદગુણનું નામ છે સ્થૈર્ય. સ્થૈર્ય યાને કે સ્થિરપણું, સ્થિરતા. આમ ધીરજને લગતો ગુણ છે પણ એમાં ને આમાં થોડો તફાવત છે. ધીરજ એને કહેવાય સુખ દુઃખમાં તમે ડગો નહીં, અને સ્થિરતા એને કહેવાય કે સત્સંગમાંથી ધર્મ નિયમમાંથી તમે ડગો નહીં. સશાસ્ત્રને વિશે કહ્યા એવા જે સદ્ધર્મ એમાં તમે સ્થિર રહો એનું નામ સ્થૈર્ય. નાના મોટા નિયમ પાડ્યા હોય એમાંથી ડગો નહીં એને કહેવાય સ્થૈર્ય. તમારા અંતરમાં જે વૈરાગ્ય હોય તે વૈરાગ મોળો ન પડે. વૈરાગ નામના ગુણમાં તમે હજડંબમ ઊભા રહો એનું નામ સ્થૈર્ય. જ્ઞાનાદિક સદગુણ તેને વિશે સ્થિર સ્વભાવે વર્તવાપણું આનું નામ સ્થૈર્ય. સદગુણોમાં સ્થિરપણે ઊભા રહેવું, અવગુણમાં ક્યારેય પડી ન જવું, સત્સંગમાં મજબૂત મનથી રહેવું, ગમે એવા હિલોળા આવે, ધક્કા આવે, માન અપમાન થાય, અરે સત્સંગમાં કોઈ માર મારે તોય સત્સંગ કદી છોડવો નહીં, સત્સંગમાં સ્થિર, આનું નામ સ્થૈર્ય નામનો ગુણ. મૂકી સત્સંગને દૂર જાવું નહીં, ભગવાન સત્સંગમાં રહે છે, આ સત્સંગમાં જ આપણા સ્વભાવ ટળે છે. જેને પોતાના સ્વભાવ ટાળવા હોય એને સત્સંગ અમૃત જેવો છે, અને પોતાના સ્વભાવમાં ધ્યાન જ નથી ને કોકના સ્વભાવ જેને ટાળવા છે એને સત્સંગ ઝેર જેવો થઈ જાય. કારણ કે અવળી દિશાથી ઉપડ્યો ને. હમ આપણા સત્સંગમાં આપણે આપણા સ્વભાવને ટાળીએ તો હવના સ્વભાવો આપણા સ્વભાવ ટાળવામાં મદદરૂપ થાય, અને એના સ્વભાવને ટાળવાનો જ નકરો આગ્રહ રાખીને તો એના સ્વભાવ આપણો સત્સંગ ટાળવામાં સફળ થાય. એ ટળે નહીં, આપણો સત્સંગ ટાળે. સમજાણો? તે બોલો, સત્સંગ ટાળવો છે કે આપણા સ્વભાવ ટાળવા છે? તો પોતાના સ્વભાવને અંતર્દૃષ્ટિએ કરીને ઓળખવા, પકડવા અને ટાળવા, અને આપણો સ્વભાવ ટાળવામાં કોકના સ્વભાવ કાયમ લાગે, અને એના સ્વભાવ તમે ટાળી દેશો તો તમારો સ્વભાવ ટાળશે કોણ? કેમ જે સ્વભાવ જ સ્વભાવ ટાળે, અને જેના બધા સ્વભાવ ટળી ગયા એ તો અખંડ ભગવાન ભાળે, એ કોનો સ્વભાવ ટાળે? એટલે બહુ મોટા સંત હોય, જોગી સ્વામી જેવા, હા એ તો અખંડ ભગવાન ભાળે, આપણને ભાળે તાર આપણો સ્વભાવ ટાળે. એટલે સ્વભાવ વાળા છે એ હારા છે કેમ જે આપણો સ્વભાવ ટાળે? સમજાણું કે નહીં? જો આ લાદી બહુ હારી, બેહવામાં સારું રહે, અહીંયા બધું બહુ સારું, આમાં કાંઈ ઘઉં વાવવા હોય, જાહેર બાજરો વાવ હોય તું ગે, તો એમાં તો ધોઈ ઢેફા જ જોઈને આપણને ઘણું એમ થાય, ઢેફાને ધોઈને ખાતરને ઉકળાને કચરોને, પણ એમાં જ બાપા પાક પાકે. એમાં હરિભગતમાં ધોઈ ઢેફાને કચરોને ઉકળો બધું હોય, એ જ આપણા સ્વભાવ ટાળે. માટે એમ જ હોય, હમણે હરિભગતને આ લાદી જેવા સાફ કરી નાખી, પછી એમાં કાંઈ ઉગે નહીં, કહેતા આપણો એકે સ્વભાવ પછી એ ન ટાળે. આમ બહુ હું વાળાને હારા, પણ કામના કાંઈ નહીં, મેં તો મારે નહીં ભણાવી નહીં એવું. માટે હરિભગતના સ્વભાવ આપણા સ્વભાવ ટાળવામાં કાયમને માટે ઉપયોગી થાય છે. સમજી ગયા કે ન સમજી ગયા? તો પછી સંતો આપણે એમ જ હો, બીજા સાધુનો સ્વભાવ આપણો સ્વભાવ ટાળવામાં કાંઈ ન લાગે, એને બધા સ્વભાવ ટળી ગયા હોય તો આ હોલમાં લાદી જડ્યા જેવું થઈ ગયું, આમાં પછી ઉગે નહીં, કે આપણો સ્વભાવ ટળે નહીં એનાથી પછી કાંઈ. જો અક્ષરધામના મુક્તની એકેય સ્વભાવ નથી, તેની કર જોતાય નથી, આપણું કાંઈ ટાળવાની ક્યાં વાત જ રહી. આ હરિભક્તોને સંતો એટલા તો હારા, આપણી હામું તો જોવે, આપણને ગગલાવે, ટળકાવે, કથા કરે, આ કરે તે કરે, બધું સારું છે. ગુણ લ્યો, બધાનો ગુણ લ્યો, એ ગુણ લેતા શીખો. અમુક તો નાખોરિયા નિર્યા અવગુણિયા જ, નિર્યો અવગુણ લે લે કરે, જેનો હોય એનો અવગુણ જ ગોત કાઢે, ગમે ને જ તમારે. ઊંડો ઊંડો હોય ને ત્યાં ઊંડો હાથ નાખીને શીપીઓ કરીને પકડીને બારો કાઢે. શું આ દુનિયામાં સારું કંઈ થતું જ નથી? છાપો વાંચો ને તો તમને એમ થાય દુનિયામાં કોઈ દી કંઈ સારું થયું જ નથી, બધું આવું જ થાય છે એમ થાય તમને. સમજાણું? અને સત્શાસ્ત્ર વાંચો ને તો તમને એમ થાય જગતમાં બધું સારું જ થયું છે. છાપામાં સત્શાસ્ત્રમાં એટલો ફેર. હું હરિલામત વાંચો ને તો તમને એમ થાય કે દુનિયામાં બધું બહુ સારું થયું છે, સરસ લાગે તમને. છાપા વાંચો તો એમ થાય કે દુનિયામાં કોઈ દી કંઈ સારું થયું, હા કોઈ સારા સંત થયા નથી, ક્યાંય ધર્મ રહ્યો નથી, એવું બધું થાય. એમ અમુક હરિભગત ખુદ છાપા હોય છે, આમ મોટા બાપા હોય પણ મૂળ છાપા. અને અમુક સત્સંગી સત્શાસ્ત્ર હોય છે, ખુદ સત્શાસ્ત્ર. હરિભગત મળ્યો એટલે તમને દુનિયાભરના સત્શાસ્ત્ર મળી ગયા, મૂર્તિમાન. અરે અમુક સંત છાપા હોય છે ને, સમજાણો? અને અમુક સંત મૂર્તિમાન સત્શાસ્ત્ર હોય છે, એના મિલનથી બહુ ભલું થઈ જાય આપણું. જેને સત્શાસ્ત્રને વિશે સ્થિરતા છે, સદ્ધર્મને વિશે સ્થિરતા, વૈરાગ્યમાં જ્ઞાનાદિક ગુણમાં સ્થિરતા છે, એનું નામ સ્થૈર્ય. અદ્ભુત વાતું છે. અને આ બધી સ્થિરતા તો છે ને સત્સંગ વિના શક્ય જ નથી. જો એવો સત્સંગ મળે ને તો આ બધું જ આવે, નહીં તો કાંઈ મળે નહીં. મુક્તાનંદ સ્વામી વિવેક ચિંતામણીમાં કહે છે, चौद लोक सुख मुक्ति लू धरी जो खत जब कोई मुक्त कहे सत्संग को लव सुख सम नहीं कोई। सत्शास्त्र में कया सद्धर्म वैराग्य ज्ञानादि गुण तो एवा मोटा साधु पुरुष ना आश्रय तले सत्संग में जीववाथी आपणा में स्थिर रहे छे, आपणे एमां स्थिर, बाकी कोई उपाय नहीं। तमे मोटा संतनो आश्रय मुकी सत्संग मुकीने क्यांक आडावाला जाओ एटले तरत सद्धर्म नियम भक्ति बधुं छूटवा माँडे। ज्ञान थयुं होय ने ए व्यू जाय ने अज्ञान तमारामां घुसी जाय। ઝીણી બુદ્ધિ થઈ હોય, ભગવાનનો મહિમા સંતનો મહિમા કાંઈક તમે પકડી શકતા હોય, એ બધું વયું જાય ને જડતા થઈ જાય, હાવ પારો હેઠો ઉતરી જાય।
એ જી મિલને ચાહો પરબ્રહ્મ કો,
સદગુરુ મુક્તાનંદ સ્વામી,
મિલને ચાહો જો પરબ્રહ્મ કો तो करना सत्संग।
श्रुति पुराण सदग्रंथ को यही सिद्धांत अभंग।
श्रुति पुराण सदग्रंथ को यही सिद्धांत अभंग। तोड़ो तूटे नहीं वो जबरदस्त सिद्धांत।
सत्संग करो, सत्संग करो, बहु फायदो छे सत्संग। समझाणो सत्संग कीधु छे, खाली संग न कीधु, साचो संग करो एम। बधा गुण आवी जाए, आप मेळे आवी जाए। ધર્મ વૈરાગ જ્ઞાનાદિકમાં સ્થિરતા આવી જાય છે। હવે તમને કહું, આ સદ્ધર્માદિકમાં સ્થિરતા નામના ગુણને તોડી નાખે એવો ડાકુ અધર્મ સર્ગનો બળિયો યોદ્ધો, એનું નામ છે પ્રમાદ। માથું ફાડી નાખે એવી આ બલા છે। આ પ્રમાદ નામના ભયંકર અંતઃશત્રુએ કંઈક ભક્તો સંતોની સદ્ધર્મમાં સ્થિરતા હતી એને તોડી નાખી છે, બગાડી નાખી છે, ખાઈ ગયો સ્થિરતા, કેટલાય ની ખાઈ ગયો। આ પ્રમાદ તો કઝા જ છે, સમજ્યા? પ્રમાદ હારો નહી। સ્વાધ્યાયાનમાં પ્રમદિતવ્યમ, વેદ બોલ્યા, સમજ્યા? કે સ્વાધ્યાયમાં ક્યારે પ્રમાદ ન કરવો। ઘણી કેવી વાતો કરી, આ પ્રમાદ તો બહુ ખરાબ। સત્સંગમાંથી ક્યારેય પ્રમાદ ન કરવો જોઈએ, કહેતા કુસંગ ન કરવો। જુઓ, ગોપાલ સ્વામી પ્રમાદનું લક્ષણ કરે છે, બહુ સરસ। જુઓ, પોતાના જીવના કલ્યાણને અર્થે સદ્ધર્મ ભક્તિ તેને અનુસરતી એવી ક્રિયા ન થાય ને તેથી વિરુદ્ધ ક્રિયા થાય એનું નામ પ્રમાદ। પોતાના જીવના કલ્યાણને અર્થે સદ્ધર્મ ભક્તિ તેને અનુસરતી એવી ક્રિયા ન થાય ને તેથી વિરુદ્ધ ક્રિયા થાય એવી રીતે અસાવધાનપણે વર્તવું, કહેતા ન કરવાનું હોય તે કરવું અને કરવાનું કર્તવ્ય તે ન કરવું એનું નામ પ્રમાદ। સદ્ધર્મ ભક્તિ આદિકમાં સ્થિરતા રાખવાની હોય ત્યાં સ્થિરતા રાખવી નહીં અને પંચવિષયમાન કુસંગમાન જ્યાં ત્યાં સ્થિર રહેવું, આનું નામ પ્રમાદ। ઊંધું જ કરવું, જે ટાણે જે કરવાનું હોય તે ટાણે તે ન કરવું ને તે ટાણે બીજું કરવું, એ પણ પ્રમાદ નામનો દોષ છે। આજ કરવાનું હોય દહદી પછી કરે એનું નામ આળસ। આળસ પ્રમાદમાં એટલો ફેર, સમજાણું? આવું છે, આળસુ માણસને હંમેશા એમ વિચારે આવ્યા કરે, સારું પછી કરશું, સારું પછી કરશું, એ આળસુ। ઊંધું કરે એનું નામ પ્રમાદી, કરવાનું હોય ન કરે, ન કરવાનું હોય મૂકે જ નહીં, તમારે ક્રિયા જ કરે. ઘણા માણસ પ્રમાદને આળસ સમજે છે, પણ આળસ ને પ્રમાદમાં બહુ ફેર છે. અને દીર્ઘસૂત્રી પણ કોને કહેવાય જાણો છો તમે? નહીં, કલાકનું કામ હોય એમાં આખો દી કરે એ દીર્ઘસૂત્રી કહેવાય. ટાઢો પેલા ગેરવાળો હોય કામ કલાકનું, આખો દી કરે. અને આળસુ હોય ને એ તો કામનો આરંભ જ ન કરે. હા કરશું. દીર્ઘસૂત્રી, આળસુ અને પ્રમાદી, આમાં આ બધા તફાવતો છે સમજવાના. કંઈક સમજાય શું તો દોષ પોતામાં હશે તો ઓળખા હે ને એને પછી ટળા હે. દોષ શું કહેવાય? એની ભાન જ ન હોય ડોબા જેવા, ને તે દોષ ટાળે કેવી રીતે? ખરું કે નહીં? બહુ ડાયા હરિભક્તો, બહુ ડાયા. કેવા હવારમાં વહેલા ઉઠીને આવી જાય જોયું? સાચું છે. તમને બધાને વંદન. આપણે સંસારમાં હોત તો વહેલા ઉઠી ન આવત, ખરેખર હોઈ રહેત. કારણ કે આ લોકોને જેટલી શ્રદ્ધા આપણે ક્યાં છે સમજાણું? અમે બધા આ તો અહીં સડી ગયા. બાકી અમે ત્યાં હતા ત્યારે કોણે ધનુર્માસ કર્યો ખરેખર? આ તો તમે મફતના અમને બધાને હારાન મોટા માનો છો. બાકી હારાન મોટા તમે એક જ છો કા? તો ખોટું હું જો, આપણે તો છે ને આદિનારાયણની કથા થતી હોય, સત્યનારાયણની કથા, તો આરતીને ડંકા ગણતા, બહાર બેહતા, સાધુ નામે વાણીઓ કલાવતી નામે કન્યા. મેં કીધું આ પૂરું કરીને ભાઈ પરિષદ મળે. શેરડીન માંદળિયા, ધોળો ધોળો શીરો, સમજ્યા? બહાર બેવાનું, પૂરું થાય પછી જ આવવાનું. અને પૂરું થવાની ઉતાવળ ને રાહ બહુ, કારણ કે શેરો ઠરી જાય ને. લ્યો આ તો હવે ભગત થઈ ગયા, કથામાં બેહતા જ નહોતા એ કથા કરવા માંડ્યા. હવે આમાં તમે જુઓ તો ખરા, આવું થાય ત્યારે આવું થાય. તમે વળી કહેતી કથામાં બેહતા હતા, તો આ તો હવે બધા કથાને રવડે સીડ્યા. બાકી બધા ટીવી કલાકારો, હા રખડવાવાળા, અહીંથી નીકળીને પછી પાછી રેકડીએ પાછું મજા કરવાવાળા, સમજાણું? હજી છે અમુક અમુક રવિ સભામાં ખીચડી એકલી હોય ને બહુ ન ભાઈ હોય ને તો પાછા રેકડી આવી જાય બધા. આપણે સ્વામિનારાયણ રાસોત્સવ નવરાત્રિમાં રાખીએ ને અહીં કૂદે ને પાછા ન્યા જઈ નહીં કૂદે. હો હા, ગાય ખાણે ખાઈને પછી પાયખાનામાં વખર એ કરે. જય માતાજી, તોય પૂજ્ય. અહીં ગરબા રમે ન્યાજીને પાછું એ હોય જ કરે, બધું જેવા તેવા અમુક તો હોય જ નહીં. હા બધે જવાવાળા, સ્વર્ગમાં જાય નરકમાં જાય, કાંઈ અજાણ્યું ન રહેવું જોઈએ એમ સિદ્ધાંત આટલો જ. શું કરવું આનું? હવે સમજાવી સમજાવીને થાકી ગયા. અમુક તો સમજાય એમ જ નથી. આ બધો પ્રમાદ કહેવાય, કરવાનું જ કરાય, ન કરવાનું તો કરાય જ નહીં. અહીં આવ્યા મંદિરમાં આપણા ઉપર દયા કરીને સંતોએ કાર્યક્રમ ગોઠવી દીધો, તો અહીંના ભગવાનના કીર્તન ધૂનને રાસ ગરબા લઈને પછી શાંતિથી હોઈ જવાય એના એ પવિત્ર મનમાં. પછી વળી બધે રખડીને મન બગાડીને પછી હોવા જાય તો નબળા સપના આવે ને વાસના વધતી જાય. પછી કહે છે મારું કલ્યાણ ન થયું, મારી કઠણાઈ થાય, તે બી થાય હું તારે થઈ ન તે કરી પૂછડું ઝાલીને કઠણાઈ ઊભી કરી. આવું બધું માટે પ્રમાદ બહુ ખરાબ શત્રુ છે. જે સ્થિરતા ક્યારેય સદ્ધર્માદિકમાં રહેવા દેતો નથી, ન કરવાનું જ કરાવે. આપણે તો સદ્ધર્મમાં, જ્ઞાનમાં, વૈરાગ્યમાં સ્થિર થવું છે, ભક્તિમાં સ્થિર થવું છે, પણ આ પ્રમાદ છે ને એ ઊંધો ઉપડે તે બીજે સ્થિર કરી દે. માટે સાવધાન રહેવું, પ્રમાદને ઓળખવો. સહેજ પણ પ્રમાદ આપણી નજીક આવે તો સાવધાન થઈને બે લાફા મારી દેવા, સ્થિરતા નામના યોદ્ધાને પ્રમાદારે અથડાવી દેવો, સ્થિરતા તૂટે ને પ્રમાદનો ભૂખો બોલી જાય, એવી રીતની કળા કરવી, એવી રીતનું વાંચવું ને એવી રીતનું જોવું ને એવી રીતનો સંગ કરવો ને એવી રીતે બળિયો કરવો સ્થૈર્ય નામના ગુણને. પ્રમાદને તો ભૂખ્યો રાખવો, દુબળો કરી કડે સડાવી અને નાખી દેવો ગટરમાં. વિજય, સદ્ધર્મનો વિજય હો, અધર્મ કા નાશ હો. ગોપાળાનંદ સ્વામીએ પણ અદ્ભુત ગ્રંથ લખ્યો, આપણે તો ખ્યાલ બારો ગયો, આય થાય એવો ખરો. આવું આવું સાધુ બધા કહેતા ગયા છે, લખતા ગયા છે, પણ આપણને તો કોણ જાણે મીઠું જ નથી, ખબર જ નથી કે આ બધું કઢાઈને આની કથા થાય ને આમાંથી બહુ બળ પમાય. આ તો ભગવાનની કૃપા, તે વળી આપણને આ ભગવાને વળી આ આમાં લગાડી દીધા. જો તમને કહું, હરિચરિતામાં સાગરમાં ભગવાન સ્વામિનારાયણ પોતે બોલ્યા, ભજન સ્મરણ માળા પૂજન વંદન વગેરે પ્રમાદીથી થાય જ નહીં. એને જ ભજન ન થાય, સ્મરણ ન થાય, માળા ન થાય, પૂજન ન થાય. જો આપણાથી આ બધું કરવું હોય ન થતું હોય ને તો પ્રમાદી છીએ, સમજી જવાનું. પ્રમાદીનું કોઈ પણ કામ કલેશ વિનાનું હોય નહીં. મોં ઊંધું જ કરે તાર કલેશ જ થાય, તો ભગવાનના દર્શન કરવાના હોય ને બદલે ડોસ્યું ના કરે, પછી કલેશ થાય કે બીજું થાય, વાત આમ છે. બોલો, માળા ફેરવવાની હોય તો મન ફેરવે, પછી કલેશ જ થાય, તો વાત આમ છે. જ્યાં જવાનું હોય સત્સંગમાં સમયમાં ઉત્સવમાં ત્યાં જાય નહીં, અને ક્યાંનો ક્યાંય રખડવા જાય ખોટી જગ્યાએ, પછી કલેશ જ થાય નહીં. સુલટા વિચાર કરવામાં પ્રમાદ રહે તેને સત્સંગનો રંગ ચડે નહીં. સુલટા વિચાર, વિચાર બે પ્રકારના આવે, ઉલટા વિચાર અને સુલટા વિચાર. ઘણા ઉલટા જ વિચારો કરવા ટેવાયેલા હોય છે, નેગેટિવ માઇન્ડના માણસો. પણ સુલટા વિચાર કરવામાં જો તમને પ્રમાદ રહે, કહેતા સુલટા વિચાર ના કરો ને હંમેશા મેં હમણાં કહ્યું એમ ઉલટા જ નીચ હલકા જ વિચારો કર્યા કરો, તો તમને લાખ વર્ષ સત્સંગ કરો તો પણ સત્સંગનો રંગ ન ચડે. તમને સત્સંગમાં બોળી રાખી પણ તમને રંગ ન ચડે. ખ્યાલ આવ્યો તમને? હા, જો આ અમે સાધુ લોકો છે ને, રામપુરાની રાતી માટી ડોલમાં પલાળી સરસ રાતું પાણી કરી, બરાબર છે, પછી અમે કપડું બોળીને એટલે આ કપડા રંગ ચડી જાય, ધોળું મટીને ભગવું થઈ જાય, થઈ જાય કે ન થઈ જાય? મને તો એક દી એવું થઈ ગયું કે આપણે બેહવાની તાડપત્રી લાલ કરીએ, તે પછી મેં તો ડોલમાં તાડપત્રી બોળી, સરસ લાગે ને, નો રંગ ચડ્યો, કપડાને ચડ્યો, તાડપત્રીને ન ચડ્યો. લોકો એમ, જે માણસ ઉલટા વિચાર કરનારો હોય એને સત્સંગનો રંગ ચડે, મોવો તાડપત્રી જેવો. ખરેખર માટે સુલટા વિચારો શીખજો, ઉલટા નહીં. હા, જે ઉલટા વિચાર કરે છે તેને સત્સંગનો રંગ ચડે નહીં. પ્રમાદથી સત્સંગ, સંત અને હરિભક્તમાં અરુચિ થાય. પ્રમાદથી સંતોમાં અરુચિ થાય, સત્સંગ સભા કથા કીર્તનમાં અરુચિ થાય, અને હરિભક્તમાં અરુચિ થાય. આવું છે. પ્રમાદ જ્યારે મિત્ર બને ત્યારે હિતેચ્છુ સાથે વેર કરાવે છે. વાહ વાહ, મારો પ્રભુ સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે પ્રમાદ જ્યારે મિત્ર બને ને ત્યારે આપણા હિતેચ્છુ જે હોય ને એની સાથે વેર કરાવે છે, એ વેર કરાવે છે. આપણું સાચું હિત કરનારા, સાચું કહેનારા, ટોકનારા, સાચી આપણા પ્રત્યે જેને લાગણી હોય એની સાથે જ આ પ્રમાદ વેર કરાવે. બોલો, માટે પ્રમાદ આરે કોઈ પ્રીત રાખશો નહીં. જ્યારે આપણા હિતેચ્છુ હોય એની સાથે જ્યારે વેર થાય ત્યારે આપણું ભલું કોઈ રીતે ન થાય. ધૃતરાષ્ટ્રને દુર્યોધનને વિદુરજી હારે જ વેર થયું, મહાન ભગવાનનો ભગત ડાયો નિતિગ્ન પુરુષ. દુર્યોધન કે કાકા તમે બોલતા જ નહીં, તમારી વાત અમારે માનવી જ નહીં, લો એની અરે વેર થયું. કારણ કે ઊંધું જ વિચાર્યું, ઊંધું જ હોઈ જુ તે સાચું કહેનારા હિતેશ છું એવા જે વિદુરજી અને હાંકી કાઢ્યા, વૈયા ગયા વિદુરજી. પછી વાય બધા મરી ગયા યુદ્ધ કરીને, મકોડા બાજી મરે એમ. વિદુરજી હોત તો કાંઈ કંઈ સારું થાત, પણ હિતેશ છું માણસનો જે ત્યાગ કરે છે એનો તો પછી વિનાશ જ થાય છે. અને પ્રમાદ છે ને, હિતેશ છું માણસ સાથે વેર કરાવે છે, માટે સાલો વિનાશ કરાવે છે, બહુ ખરાબ શત્રુ છે. આપણી સત્સંગમાં સ્થિરતા ન રહેવા દે, સંતમાં ન રહેવા દે, ભક્તિમાં ન રહેવા દે, સદ્ધર્મમાં ન રહેવા દે, સારા ગ્રુપમાં આપણને સ્થિર ન રહેવા દે, સારા મંડળમાં ન રહેવા દે. હેચ તારીનો પ્રમાદ આર્ય નામના સદગુણને ખાઈ જનારો જબરો રાક્ષસ. માટે પ્રમાદને ભૂખ્યો મારો, દુબળો પાડો, એની કોઈ રીતે પુષ્ટિ ન થાય એ રીતે તમારું જીવન તમે બનાવો, અને સર્વ રીતે સ્થૈર્ય નામના ગુણની પુષ્ટિ બને, બળિયો થાય. એને ખવડાવો એ બહુ સ્થૈર્યને, અને કસરત કરાવો, એને એવું મસ્ત વાતાવરણ આપો કે સ્થિરતા નામનો ગુણ બરાબર પહેલવાન જેવો થઈ જાય. એટલે પ્રમાદને એક લાફો મારે તે ઓલીન ટે ઢીસુંગ લઈને, બરોબર ને? સમજી ગયા બધા? મહાભારતમાં લખ્યું છે પ્રમાદ મૃત્યુ છે. જો મેં કીધું દુર્યોધને પ્રમાદ કર્યો, હિતેશ છું એવા વિદુર કાકાને કાઢ્યા, ન કરવાનો ધંધો કર્યો, તો મોત થયું કે ન થયું? મહાભારતની જ વાત આવી. આ મહાભારત કહે છે પ્રમાદ મૃત્યુ છે, પ્રમાદ બંધિયાર પાણીની જેમ સમગ્ર જીવનને ગંધાતું કરી મૂકે છે. ઇતિ ભગવાન વ્યાસ બંધિયાર પાણીની જેમ સમગ્ર જીવનને ગંધાતું કરી મૂકે. માટે પ્રમાદીથી આઘા રહેવું, એવા માણસ જ નહીં હારા. ન કરવાનું કરે, આપણને એમ થાય કરો. ઓલી વાત સાંભળી તમે, કીડી માકડને કાન ખુજરાની ભાઈબંધીની? નથી સાંભળી? ન સાંભળી હોત કહી દઉં. ખૂબ વરસાદ આવ્યો, પાણીના પૂર આવ્યા, આ કીડી માકડ અને કાન ખુજરો અચાનક એક દરમાં ભેગા થઈ ગયા. આપત્તિમાં થાય ક્યારેક, બધી કોઈ મુશ્કેલી આવે તો આ બધા ભેગા થઈ જાય. પછી ત્યાં રોકાણ થયું તો ભાઈબંધી થઈ ગઈ. જેમ કટોકટીમાં ઇન્દિરા ગાંધીએ બધાને જેલમાં પૂર્યા તો ત્યાં જનતા પક્ષ રહેજો, ભાઈબંધ થયા. આ હા થાય, એવું કરવું તો કાંઈક ને થયું કાંઈક. આ ભાઈબંધ થઈ ગયા બધા. પછી હવાર પડવા આવી, બધા ભૂખ્યા બહુ થયા, ક્યાં ટાઈટ ભાઈ છે અને મુશ્કેલી બહુ છે, ચા પાણી મંગાવીને પી તો સારું. હો હા, એ માકડને કીધું કે તું ચા લઈ આવે તો સારું. માકડ કે ભાઈ હવે મને છે ને વાલ લાગશે, કે આપણી બહુ ચાલ નહીં એટલી બધી. કીડીબેન જાય તો સારું. કીડીબેન કે મારી હાલ ઉતાવળી પણ માથી જાજી ઉપડે નહીં, તાણ પડે આપણે બધાને. પછી સૌની નજરમાં આવ્યો કાન ખજૂરો. એટલે ભાઈ તું જા ચા લઈ આવે તો લઈ આવું. પછી કાન ખજૂરા ભાઈ ગયા. આ લોકો તો રાહ જોઈને થાકી ગયા, કાંઈ કેમ હજી ચા નો લાવ્યો. ધ્રુજન રાહ જોવે, ધ્રુજન રાહ જોવે. તે દી ઉગી ગયો અને કેટલો અધર દી ચડી ગયો અને બધું વરસાદે બંધ થઈ ગયો. અને પછી આને એમ છું ગાલો તપાસ તો કરી. પછી કીડીને માકડ બે બહાર નીકળ્યા, તે કાન ખજૂર ત્યાં બરવા જ હતો. એટલે આથી તું ગયો નથી તો કે છેલ્લા પગના જોડા ને વાદરી બાંધુશ. મારે પગ જાજા, જોડા જાજા, વાદરીઓ જાજી, ભલા માણા વાલ લાગે ને એમ. કરો લ્યો વાત કરો. હવે આવા હું આપણું કલ્યાણ કરે? જોડા પહેરાય એ વખતે હે ભાગવા માંડવું પડે. ગરુડ તજીને પાળા પધાર્યા ગજ સારું મહારાજ. બોલો, પાર્કિંગમાંથી ગરુડને બહાર કાઢવામાં ભગવાનને એમ લાગ્યું કે વાલ લાગશે, મોટો જાનવર સમજ્યા, રિવર્સ લેવા આમ કરવા. ભગવાન સીધા આવી ગયા. ગરુડ તજીને પાળા પધાર્યા ગજ સારું, આ મળો વાજરી બાંધવા રહ્યો. એમ ઘડાને તમે કામ સીધો ને તો એવા આપણે એમ થાય હજી તો કે હજી તો હું શર્ટ પહેરું છું, પહેલું બટન રે તારી ભલી થાય, આવા હોય અમુક અમુક કાંઈ વાત કીધેની નહીં, મૂર્ખના સરદાર. પાછું આમ હેઠેથી મેળવીને બટન ભીડતો જાય ને એક બે તો થોડી હરખું આવે, ઘણા તો આમ આમ કરીને અહીંથી ભીડે તે આઘું પાછું થઈ જાય, તો છેઠ સુધી ભીડી દે પછી ખબર પડે લે અક્કલ વિલેન આવો. પાછું બધા શું આ સારું કરે માટે વાલા ભક્તો જીવનમાં છે ને ભગવાને ગણીને શ્વાસ આપ્યા છે, આવી રીતે ખોટા બગાડાય નહીં. એક એક શ્વાસની સ્મરણ થાય તો પૃથ્વી જેટલા સોના જેટલી કિંમત ગણાય, અને શ્વાસ જેના ફેલ જાય એને એટલી જ ખોટ ગણાય. માટે પ્રમાદનો ત્યાગ કરવો. ગુણાતીતાનંદ સ્વામી કહેતા એ આ જોગમાં પણ આળસ કે પ્રમાદ કરીને બેસો ત્યારે ખોટ ક્યારે ટોશે, એ અહીં જેટલી ગાફલાય રાખશો એટલું આગળ લાંબુ થાય. આળસ પ્રમાદને ગાફલાયથી અનેક ભૂલો થાય છે ભાઈ. અને સ્વામિનારાયણ ભગવાન કહેતા કે જે કાંઈ ખોટ ટળવી હશે તે આ લોકમાં ટળશે, મર્યા પછી કોઈ ખોટ ટળવાની નથી, અહીંયા જ બધું કરી લેજો. જો અને વચનામત સારંગપુરનું 14મું એમાં મહારાજ પોતે બોલ્યા, એક તો પ્રમાદ અને બીજો મોહ, એ બેયનો જે ત્યાગ કરે તે સર્વ પ્રકારે ભગવાનની માયા તરી ગયો છે, સર્વ પ્રકારે. એમાં આ ગુંડો આવ્યો પ્રમાદ. મોહ તો ખરો જ માથાને દુખાવો, આનું નામ છે. એમાં ઘણા નથી કહેતા કે ભારતમાંથી આને બેને ભડાકે દઈ દો ને તો આખો ભારત કાશીથી કન્યાકુમારી સુધી બધા સુખી થાય, એમ છે આ બે. એમ છે આ બેને મહારાજ કે જો મારો ને તો સર્વ પ્રકારે માયાને તરીને ભગવાનને પામો તમે. અને પ્રમાદને મોહ એનું જ નામ માયા છે, એનું જ નામ. જે ગાફલાય રાખશે તેને તે ભગવાનનો ભક્ત હશે તો પણ પ્રમાદને મોહ એ બે શત્રુ એને નડ્યા વિના નહીં રહે, એને માર્યા વગર નહીં રહે. ભગત છે તો પણ મારશે, એને એવું નથી કે ભગત છે એટલે ન મારવા. હવે ભગત નહીં ઠમઠો રહે, એ તો આપણે એવું સમજીએ છીએ કે આ ભગત છે જવા દેવા એની ભૂલ. પ્રમાદ કાંઈ એવું કોઈ દી વિચારતો નથી કે આ ભગત છે એટલે એને છોડી દેવાય, ટીપી નાખે આપણને. તો ભગવાને કીધું વચનામૃતમાં, આવો પ્રમાદ નામનો શત્રુ છે તો હવે સવાલ એ ઊભો થાય છે કે આ પ્રમાદને ટાળવો કઈ રીતે અને હટાવવો તો પડશે જીવનમાંથી. છે કે નહીં એ તો જોઈ લો, કેટલોક છે આપણા બધામાં ઘણો હોય, હા કિલો બે કિલો પાંચ કિલો 2%, 5%, 10%, 15%, 20%, 25%, 100% પ્રમાદ હોય હોય ને હોય. પ્રમાદ ટાળવાનો ઉપાય તો શુદ્ધ જ્ઞાન છે, અને શુદ્ધ જ્ઞાનથી ઉપજેલ વૈરાગ્ય છે ને એ પ્રમાદના ભૂખા કાઢે. બાકી ઉપાય નહીં, સમજ્યા વિના જાય નહીં, સમજવું જ પડે. વચનામૃત અંતના 30મા ભગવાન શ્રીહરિ બોલ્યા, આપણે આ દેહને મૂકીને જરૂર મરી જવું છે અને એનો વિલંબ જણાતો નથી. તે તો એમ જ નિશ્ચય જણાય છે જે આ ઘડી આ ક્ષણમાં આપણે મરવું છે. માટે ન કરવાનું કરવામાં જો ટાઈમ બગાડીશું પ્રમાદી થઈને તો કરવાનું રહી જાય, તો કરવાનું રહી જાય. આપણામાં પ્રમાદ કેટલો છે એની વાત કરું તમને એક દાખલો દઈને. આપણામાંથી કોઈ નહીં ઇન્ટરવ્યુ લઈને એવું પૂછવામાં આવે કે તમારી પાસે હવે 1 મહિનો આયુષ્ય હોય, માની લો તમે 1 જ મહિનો જીવવાના છો, તો તમે શું કરો? અથવા તો એમ પૂછે કે હવે તમારે 1 જ દિવસ જીવવાનું છે, તમે શું કરો? તો આપણે એને જવાબ શું દઈએ? 1 જ મહિનો હવે તમે જીવશો, આવતી આ તારીખે તમે વ્યા જાઓ, આજ જે તારીખ છે એ તારીખે, તો આપણે એને જવાબ શું દઈએ? અને આપણા જીવનમાં ફેરફાર શું થાય? જેટલો ફેરફાર થાય ને એટલો પ્રમાદ. કેમ જે ફેરફાર શું કામ કરવો પડ્યો? ન કરવાનું કરતા હશો ત્યારે જ ફેરવવું પડ્યું. અને જે એમ બોલે કે ભાઈ આજ મૃત્યુ આવો કે મહિના પછી આવો, મારે જે કરવાનું છે એ જ કરું છું, મારે કોઈ જીવનમાં ફેરફાર કરવાનો નથી, ઉઠું છું એમ ઉઠું છું, પૂજા કરું છું પૂજા કરું છું, ભજન કરું ભજન કરું, ભગવાનની આજ્ઞાથી વ્યવહાર કરું છું વ્યવહાર કરું છું, હું કશું કોઈ આજ્ઞા બારું કે ખોટું વ્યર્થ સમય બગાડતો નથી, જેથી મારે મૃત્યુ ભાળીને વળી સુધારવાનું થાય. અને જો જેટલું સુધારવાનું થાય એટલું તો ખોટું કરતા જ હતા, માટે એટલો તો પ્રમાદ ખરો જ, ન કરવાનું એટલું તો કરતા જ હતા. તો વિચારી લો, લ્યો લ્યો હાલો ઇન્ટરવ્યુ લો તમારું, ભાઈ તમારું બધાનું એક કાર્ય લઉં છું, એક મહિના પછી તમારું મોત આવે તો તમે શું કરો? થાય હો પ્રમાદ, દેખાય તરત દેખાય, અંતરદૃષ્ટિ કરે ને દેખાય. આવું છે. પેલા શું કે ખબર છે, માની લો કે તમને ચંદ્રલોક ઉપર મોકલવામાં આવે તો તમે કોને સાથે લઈ જાઓ? આવું પૂછે. આપણે તો ભગવાન, ભગવાનના સંતો ભક્તો બીજું કોઈ નહીં, તો પ્રમાદ નહીં. જો મનમાં એમ થઈ જાય કે મારે ચંદ્રલોક ઉપર એક મહિનો ફરવા જવાનું હોય તો આને લઈ જાઓ આને લઈ જાઓ, જો કોડા કોક નજર સડી ગયા, કોડિયું સડી ગઈ તો મરી ગયા, સમજો ભયંકર પ્રમાદ. આ ઘડીને આ ક્ષણમાં મરવું છે આમ જો વિચાર આવે તો પ્રમાદ નામનો દોષ મૂળિયામાંથી ભાગે, ઉભો જ ન રહે ને, કારણ કે હવે ક્ષણ જીવન બાકી નથી, માટે નહીં કરવાનું કરશું તો આપણું બહુ બગડશે એમ વિચાર થાય ને, એ વાત છે. માટે વાલા ભક્તો પ્રમાદને મારો.
મુક્ત મનુષ્ય તન પાય કે જો ન જપત હરિ જાપ, શ્રવણ સુનત નહીં હરિ કથા તાકે પૂરન પાપ, તાકે પૂરન પાપ. એ જ શ્રુતિ પુરાણ સદગ્રંથ કો એહી અનુપમ સાર, એ જ શ્રુતિ પુરાણ સદગ્રંથ કો એહી અનુપમ સાર. શું મુક્ત કહે હરિદાસ કો, હે મુક્ત કહે હરિદાસ કો, તજના પ્રમાદ વિકાર, તજના પ્રમાદ વિકાર.
શ્રુતિ પુરાણ સદગ્રંથ બધાનો આટલો સાર, હરિભગત છો તો પ્રમાદ છોડો, વિકાર વાસના છોડો, આ જ સાર બધા ગ્રંથનો છે. સમજવું હોય એને સમજી જવું.
એ જ રહેવું નહીં ગાફલ ગમાર, માલ અતોલ મળે કહે નિષ્કુળાનંદ વિચાર, કરવો પળે પળે. રહેવું નહીં ગાફલ ગમાર, માલ અતોલ મળે કહે નિષ્કુળાનંદ વિચાર, કરવો પડે પડે.
આવા ભગવાન, આવા સંતો, આવો સત્સંગ, આ બધું મળ્યું છે, અમૂલ્ય મળ્યું છે. હવે ગાફલ ગમાર રહેશો ને તો આમાં તમારી સ્થિરતા પ્રમાદ નામનો રાક્ષસ નહીં રહેવા દે. માટે સાવધાન રહીને સ્થૈર્ય નામના સદ્ધર્મના ગુણમાં સ્થિર થઈ જાઓ. બસ ગાફલ ગમાર નહીં રહેવાનું, નિષ્કામ સ્વામી ના પડી. આ રીતે વાલા ભક્તો સ્થૈર્ય નામના સદગુણની સામે પ્રમાદ નામનો ગુંડો, આ બંનેનું યુદ્ધ હંમેશા થાય છે. આપણા પક્ષમાં હંમેશા ધર્માદિકમાં સ્થિરતા છે તે જ છે, અને એ સ્થિરતાને તોડાવે, ન કરવાનું કરાવે, ન લઈ જવાના હોય ત્યાં લઈ જાય, આવો પ્રમાદ નામનો દોષ એને આપણે જીતી લેવો છે. કરો ઠરાવ, દેખાણો તમારામાં છે કે નથી, જીતી લો. સ્થૈર્ય ગુણ કેળવીને પ્રમાદને પસાડો. ભગવાનને ભગવાનના સંતો ભક્તોના બળે, વૈરાગીના બળે, જ્ઞાનના બળે સદ્ધર્માદિમાં સ્થિર થઈએ, અને ન કરવાનું કરવામાં બિલકુલ જિંદગીનો કોઈ શ્વાસ ના બગાડીએ, ભગવાનને વાલા થઈ જઈએ. હવે માર્દવ નામના ગુણનું વર્ણન થાય છે. માર્દવ દસમો ગુણ. માર્દવ કોને કહેવાય? ચિત્તનું કોમળપણું, કોમળતાનું નામ માર્દવ. મૃદુ એટલે માર્દવ, કોમળ. પણ સ્વામી અર્થ કરે છે એ બહુ સરસ છે. ચિત્તનું કોમળપણું કહેતા, સાધુ જનનો વિયોગ થાય તેને સહન કરી શકાય નહીં એવો મૃદુ સ્વભાવ તેને માર્દવ કહેવાય. અપને ઢંગ સે અર્થ નિકાલા. સાધુ જનનો વિયોગ સહન ન થાય, સંતોનો વિયોગ સહન ન થાય તો તમારામાં માર્દવ નામનો ગુણ છે. અને સાધુનો વિયોગ જો તમે સહન કરી શકતા હો તો તમારામાં માર્દવ નામનો ધર્મસર્ગનો અતિ અનુપમ સદગુણ આવ્યો નથી. બોલો લ્યો. ઘણાને આ સત્સંગને સંતો મૂકીને દેશ વિદેશમાં જવાનું થાય તો હૈયું રડે છે, ક્યારે રે મને ન્યા જવું ગમતું નથી. નોકરી અર્થે, ધંધા અર્થે, લગ્ન કરીને ક્યાંક જવાનું થાય, સમજ્યા, કોકને હારે જવાનું થાય, કોકને ઘર જમાઈ રહેવાનું થાય, આ સત્સંગ છૂટી જાય, સાધુનો વિયોગ થાય, તારે હૈયું રડે. વિયોગ સહન થાય નહીં તો માર્દવ નામનું ગુણ છે, અને વિયોગ સહન થઈ જાય તો કાંઈ ગુણ કહેવાય નહીં. ગોપાલાનંદ સ્વામીએ લખ્યું, જેનું કોમળ ચિત્ત જણાય ગુણ માર્દવ તે મુનિ ગાય, માર્દવમ અકાઠિન્યમ સાધુ જન વિયોગ અસહનશીલત્વમ. આમ એની વ્યાખ્યા કરી છે. હવે આ મૃદુ સ્વભાવ સંતોના વિયોગને સહન ન કરી શકવાપણું, બોલો આપણું કેમ છે? મહિનો મહિનો મંદિર ન આવીએ, સાધુના દર્શન ન થાય, સમય ઉત્સવમાં શિબિરમાં ન જવાય, આયલું જાય છે ને? માટે આ સદગુણ હજી આપણામાં આવ્યો નથી. હગાવાલાને મળ્યા વગર રહેવાતું નથી, અને સાધુ સંતોને ન મળીએ તો આયલું જાય છે. ઘણા અમે વિદેશ જઈએ ને તો હો સ્વામી આમ તેમ પધરામણી થાળ ને માળા આપણા ગુણ ગાઈને એને ત્યાં લઈ જાય, થાય એટલો આપણો ઉપયોગ કરી લે, અને પછી એ માળો દેશમાં આવીને બે મહિના છ મહિના રોકાઈને વયો જાય તો આપણને ન ખબર પડે. બોલો, દેશમાં આવ્યો, અહીં આવીને હગાવાલાને બધાને મળ્યો, પણ એને એમ ન થયું કે હાલો સ્વામીને મળી આવી, સંતોને મળી આવી, દર્શન કરી આવી, આવા આવા. કારણ એને બિચારાને છે ને એવું કાંઈ હોય જ નહીં, સમજ્યા. માર્દવ નામના ગુણનો છાંટોય ન હોય કે સાધુ સંતના વિયોગને સહન ન કરી શકે એવું એને ન હોય. ત્યારે ઘણા હરી વખત એવા છે એને સાધુ સંતનો વિયોગ સહન થાય જ નહીં. બોલો, એને સાધુ સંતો પહેલાં જોઈ, બધા સાધુડિયા ભગત કહેવાય. એ તો સીધા ઉતર્યા નથી એરપોર્ટેથી, સીધા પોતપોતાના પ્રિય સંતજનને મળે, પછી હગાવાલાને બધા, પછી મંદિર પહેલાં, સંતો પહેલાં, પછી બીજા બધા. આને ભગત કહેવાય છે. વિદેશમાં એવા બહુ સારા હરિભગત છે, ત્યાંથી નીકળે, ત્યાંથી ભગવાનને સંભાળતા હોય, મારે વડતાલ દર્શને જવું, ગઢડે જવું, કાલીબાગ જઈશ, કુંડળ જઈશ, સંતોને મળીશ, પહેલો મંદિરે સંતોને, પછી ઘરે, પછી ઘરે જાય. આને કહેવાય માર્દવ નામનો ગુણ. હવે આનામાં ઠામું કોઈ માર્દવ નહીં, નકરો કાદવ, વાસના જ બધી છેતરે આપણે, છેતરે. અને આપણે છે તે એને હંભેર હંભેર કરીએ. આપણે હેતનો પાર નહીં અને એને મૂવાનો હેત નહીં. ઘણી વખત તો આપણે અમુક ગરીબ ભગતમાં કાંઈક સારી રીતે એને સેવા કરી હોય, કાંઈક મદદ કરી હોય, તો એટલું બધું હેત થઈ ગયું હોય, તેને હંભેર હંભેર કરી, ક્યારે આવશે, આપણને મળશે, આવશે તો આમ તેમ, ત્યાં તો એ આવીને બે ત્રણ મહિના રહીને ગયા હોય, ખબર ન હોય. હો, ઘણા તો કામકાજ પ્રસંગે નીકળ્યા હોય, આપણે એમ કે ક્યારે હમણાં આવવું નથી, પણ દિવસે જ ત્યાં નીકળ્યો તો ગીડો તો ઘડી ગયો નહીં, પછી મને એમ થયું કંઈ જવું નહીં, સંતન ખોટી ના કરાય, મારે ખોટી થવું નથી એમ નહીં, સંતોને ખોટી ના કરાય એમ, ઉપરથી પાછું આપણું ભૂલું કરતા હોય એવી વાત કરે, તો જ કોઈ દી આવતો જ નહીં, હું કામ અમને ખોટી કરવા આવે છે, તું આવે એટલે અમે થોડા ઘણા ખોટી થવાના, જિંદગીમાં નું આવું કેમ, સંતન ખોટી ના કરાય, જાઓ બૈરા છોકરાને ખોટી કરો ઘર માર્યો, આવા હોશિયાર હોય, માર્દવ નામનો ગુણ એટલે સાધુ સંતનો વિયોગ સહન ન કરી શકાય એવું કોમળપણું, એવો મૃદુ સ્વભાવ, આવું સ્વામીએ લખ્યું, સાધુ જન વિયોગા સહનશીલત્વમ, એકદમ કોમળ હૃદય હોય એનું. હવે આ સદગુણની સામે એક દુર્ગુણ છે, એનું નામ છે પારુષ્ય. શું નામ છે? પારુષ્ય. પારુષ્ય એટલે શું? સાધુ પુરુષને ઉદ્વેગ થાય એવે સ્વભાવે યુક્ત વર્તન તેને કહેવાય પારુષ્ય. સાધુ સંતોને ઉદ્વેગ થાય ને એવું જ વર્તન કરે તો સમજી લેવાનું, આનામાં પારુષ્ય નામનો ભયંકર અધર્મ સર્ગનો ગુંડો આતંકવાદી ત્રાસવાદી આનામાં ઘૂસી ગયેલો છે, જેથી એ સાધુને દુઃખ થાય એવું જ માળો બોલે, એવું જ વર્તે, એવા જ બધા એના પૈતરાને ટીખળ હોય. પ્રત્યક્ષ વૃક્ષ ભાષણમ અશીલત્વમ વા સાધુ નામ ઉદ્વેગ કર સ્વભાવ. એક ઓર વ્યાખ્યા કરી કે પ્રત્યક્ષ વૃક્ષ ભાષણમ, પ્રત્યક્ષ હામે હામ હાવ લુખીન ઓકવર્ડ ભાષા બોલે જેથી સાંભળીને માણસને દુઃખ બહુ થાય, રૂખી ઓકવર્ડ ભાષા બોલવા વાળો પ્રત્યક્ષમાં જ બોલે, આ મોઢો મોઢે ન બોલવાનું બોલે ગમે એવું બોલે, આ કહેવાય પારુષ્ય નામનો દોષ. અશીલત્વમ, જેનામાં કાંઈ શીલતા ન હોય, વિવેક ન હોય. અને સાધુજનને ઉદ્વેગ કરાવનારો જે સ્વભાવ એને કહેવાય પારુષ્ય. જો માર્દવ નામનો આપણામાં ગુણ આવે તો આ પારુષ્યનો નાશ થઈ જાય, આપણું ચિત્ત કોમળ થઈ જાય, માટે આપણે કોઈને હામોહામ ગમે એવા કડવા કે લુખ્ખા ઓકવર્ડ વેણો ના બોલીએ, પછી આપણું ચિત્ત કોમળ હોય એટલે આપણને તરત વિચાર આવે આવું બોલીએ તો એને દુઃખ થાય, આ અવિવેક કહેવાય, આવું ના બોલાય, આ માણસાઈ ન કહેવાય, બોલવામાં વિવેક જોઈએ, વાણીને પાણી ગાળીને વપરાય, ગમે એમ ભગભગ કોકને દુઃખ થાય એવું, કોકનું હૃદય તૂટી જાય એવું બક બક થોડું કરાય, મુખમ ચેત વક્તવ્યમ, બસ મોઢું છે એટલે બકવાસ કર્યા જ કરો, હામન માથું ચડી જાય લપ કર્યા કરી મૂકી નહીં, ઘણા જણા કરું બોઈલ 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 કરે હક લેવા દે નહીં, કાનમાં કીડા પડે એવું કરી મેલે, આ બધું સારું નથી. માર્દવ નામનો ગુણ આવે તો આ બધી બલા જાય, સ્વભાવ સુધરી જાય, કોમળ થઈ જાય, પ્રિય વાણી બોલતા થઈ જઈએ આપણે. અને સાધુ સંતોને ઉદ્વેગ કરનારો સ્વભાવ છે એ જ પારુષ્ય છે. વળી માર્દવ નામના ગુણની સામે એક બીજો શત્રુ છે, એનું નામ છે મદ. મદ કોને કહેવાય? પોતાને વિશે વિદ્યા ગુણ જાતિ ધનાદિક ગુણના શ્રેષ્ઠપણે કરીને થયો જે કેફ, તેણે કરીને કોઈને ગણવું નહીં અને મનમાં આવે એવું વર્તન કરવું તેને મદ કહેવાય. મનમાં આવે એવું વર્તન કરવું, મનસ્વીપણું છે ને એ મદ છે. આ મદ જન્મો શેમાંથી? હું ભણેલ છું એમાંથી કેફ આવે, છક. હું કુળવાન છું, ઉચ્ચ કુળ મારું, થોડોક છક એનો આવે. મારી જાતિ શ્રેષ્ઠ છે, મારી પાસે રૂપિયા છે, હું જ્ઞાની છું, હું વૈરાગી છું, હું સદગુણી છું, હું ત્યાગી છું, મારો આશ્રમ ઊંચો છે, મારામાં કળાઓ વાત ઊંચી છે, ટૂંકમાં પોતાને વિશે સદગુણાદિકનું જે શ્રેષ્ઠપણું છે, પોતાને પોતાને વિશે શ્રેષ્ઠતા મનાય, એમાંથી મદ નામના દોષનો જન્મ થાય છે. એ ડેન્જર દોષ હોય છે. અને મદ નામનો દોષ જેનામાં આવે ને એમાં છે ને પારુષ્ય આવી જાય, અકળાઈ આવી જાય, ઉદ્વેગ બીજાને થાય એવી વાણી એવો સ્વભાવ થઈ જાય એનો. કુલ રૂપ વયો વિદ્યાદિ ગુણ જન્ય ચિત્ત સમુલ્લાસ ઇતિ તું મદ. મદ નહીં હારો, આપણી કોમળતાનો નાશ કરે, નિર્માનિતાનો નાશ કરે, આપણા ઉપર બધાનો રાજીપો હોય, પ્રેમ હોય, મદ એવું વર્તન કરાવે કે એ રાજીપો અને પ્રેમ નાશ થઈ જાય, આપણો ભાર વયો જાય, મહિમા વયો જાય લોકોને. માટે પારુષ્ય અને મદ તો બહુ નીચ જાતિના ગુંડા, એની સામે માર્દવતાને કેળવીને, મૃદુતા કોમળતા, સાધુજનનો વિયોગ ન સહન થતા સાધુની સાથે રહીને એવા ગુણિયલ બનીએ, એવા કોમળ બનીએ, મૃદુ સ્વભાવના બનીએ, મીઠી વાણી બોલનારા થઈએ, તો આપણામાં ક્યારેય પારુષ્ય અને મદ ન આવે. સ્વામી રામ સુખદાસ એવું કહે છે કે મદને કારણે પોતાનામાં શ્રેષ્ઠતા મનાય છે, અર્થાત પોતાનામાં શ્રેષ્ઠતા મનાય એમાંથી મદ ઊભો થાય છે, છક કેફ આવી જાય છે. તેથી અન્યના દોષ દેખાય છે, શું થાય? આપણામાં શ્રેષ્ઠતા આવતા મદ આવે ત્યારે શું થાય? બીજા હલકા લાગે, હું જ હારો, એટલે આમાંના અવગુણ આવે ને પોતાના નિર્યા ગુણ આવે, મર્યા પડ્યા કુવામ. બીજાના દોષ જોવાથી ને બીજાની હાંસી ઉડાવવાથી મદ પુષ્ટ થાય છે. ખેર, કદાચ આપણામાં મદ આવી ગયો, બીજાના દોષ દેખાવા લાગ્યા અને આપણામાં આપણને પોતાને શ્રેષ્ઠતા દેખાવા માંડી, પોતાની જ પોતાને હાથ તારીની, તો જરાક સ્થિર થઈ જવું કે કંઈક ગડબડ ગોટાળો થયો, ઊંધું થઈ રહ્યું છે, કોકનામાં અવગુણ દેખાય છે ને મને મારામાં ગુણ દેખાય છે. હકીકત એવી હોવી જોઈએ કે આપણા અવગુણ આપણને સતત દેખાવા જોઈએ, આમ લિસ્ટ સામે રહેવું જોઈએ, અને બીજાના ગુણોનું લિસ્ટ સામે રહેવું જોઈએ. ચાલો, ઉલટું થઈ ગયું, બીજાના દોષોનું લિસ્ટ મગજમાં રહેવા માંડ્યું ને પોતાના ગુણોનું, હવે મરવાના, હવે એકેય નવો ગુણ આપણામાં આવશે નહીં, અને જે ગુણ હશે એ કોકના અવગુણોના લિસ્ટને સામે રાખતા રાખતા એનું ધ્યાન કરતાં કરતાં એ અવગુણ આપણામાં સિદ્ધ થઈ જાય, ચિંતન મનનથી. કાલે આપણે ધોળિયો બાંધે વાનનો પણ હા ના આવે એમ થઈ જાય, મરવાના થયા. અને બીજાના દોષ જોવાથી ને બીજાની હાંસી ઉડાવવાથી મદની પુષ્ટિ થાય છે. હવે જે માણસ આવા હોય ને, આવા પોતામાં શ્રેષ્ઠતા માનનારા, એ માણસ ગમે એટલું ભજન કરે હો, છતાં તેની ગતિ હારી નથી થતી. ભલે ભજન કરે, તપ કરે, આ બધું કરે, બ્રહ્માનંદ સ્વામી એમાં બોલ્યા કે એની ગતિ હારી નથી. સાંભળ્યા જેવું છો?
શ્રી ઘનશ્યામ કહે સુણ નારદ, આ શ્રી ઘનશ્યામ કહે સુણ નારદ, અંતર શુદ્ધ મેરો મત યે હે. કહે સુણ નારદ, અંતર શુદ્ધ મેરો મત યે.
શ્રી ઘનશ્યામ બોલ્યા,
શ્રી ઘનશ્યામ કહે નારદ, અંતર શુદ્ધ મેરો એ મત હે. શ્રી ઘન કહે સુણ નારદ, અંતર શુદ્ધ મેરો મત એ.
ભગવાન કહે છે કે હે નારદ, મારા અંતરનો શુદ્ધ આ મત છે, હવે મત બોલે.
મો સંગ પ્યાર ઉદાર સદા મન,
મો સંગ પ્યાર ઉદાર સદા મન.
મારી સાથે પ્રેમ હોય, હંમેશાને માટે ઉદાર મન હોય.
નામ ઉચાર અહો નિશલે હે,
નામ ઉચાર અહો નિશલે.
અખંડ મારું નામ સ્મરણ કરે છે.
સંત સચે જગમાહી ફિરે હો,
સંત સચે જગમાહી ફિરે.
તિનકો દુઃખ માપ નિરંતર દે હે,
તિનકો દુઃખ આપ નિરંતર દે હે.
બ્રહ્મ મુનિ ભગવંત કયો સોય, મોય ભજે પુનિ નર્ક મે જે હે.
બ્રહ્મ મુનિ ભગવંત કયો કમે જે
મોઈ ભજે પુનિ નર કમે જે
મોઈ ભજે પુનિ નર કમે જે
પારુષ્ય અને મદ નામના દોષથી આવૃત થયેલા માણસો મારા સાચા સંતને દુઃખ પહોંચાડે છે, એની હર હંમેશા હેરાનગતિ કરે છે. બ્રહ્મ મુનિ ભગવંત કહ્યો સોય, બ્રહ્મ મુનિ કે ભગવાને પોતે કહ્યું, તે મને ભજે છે છતાં પણ નર્કમાં જાય છે. બોલો લ્યો, મારી સાથે પ્યાર છે, મન એનું ઉદાર છે, દાન ધર્મ તો ઘણો કરે છે, અખંડ મારું નામ સ્મરણ લીધા કરે છે, પરંતુ આ જગતમાં સાચા સંતો જીવના કલ્યાણને માટે નિર્માની પણે ફરે છે. સચ્ચે સંત જગ માઈ ફરે, તિનકુ દુઃખ આપ નિરંતર દેહે. એવા સંતોને નિરંતર પોતે દુઃખ દે છે, ભલે ઉદાર મનનો રહ્યો, ભલે ભજન કરતો, ભલે મારી યારે એત રહ્યું. બ્રહ્મ મુનિ કહે, મોઈ ભજે પુની નરકમે જેહે. ભગવાન કહે છે કે મને ભજે છે તોય પણ તે નરકમાં જવાનો. લ્યો તમે જોજો, આ સત્સંગમાં ઘણાય માણસો આ માર્ગ લીધો હોય છે, દેખાય તમને? હા, આ માર્ગે જ હોય, નરકના માર્ગે. સારાપણાનો મદ બુરાઈની જડ છે. સારાપણાનો મદ બુરાઈની જડ છે. હું હારો અલ્યા રવા દે ને, મારું એટલું હારું, એઠો બે, સારું એટલું મારું, એમ બોલતા શીખ. હું હારો કરમાં, તું હારો એમ બોલતા શીખ. હું મહાન એઠો બે, માનના દીકરા, તે મહાન, તું મહાન, તે મહાન, તે મહાન, તું સારો, તે સારો, આવું જ બોલવાનું શીખી જાઓ. પોતાની બુદ્ધિનો મદ સંત અને શાસ્ત્રની વાતને અંતકરણમાં ટકવા દેતો નથી. પોતાની બુદ્ધિનો મદ, અભિમાન, સંત અને શાસ્ત્રની વાતને અંતરમાં ટકવા દેતો નથી. બાપા, મદ નહીં હારો. જે માણસ જેટલું પોતામાં સારાપણું માનશે, ધ્યાન સે સુન લીજીએ, જે માણસ જેટલું પોતામાં સારાપણું માનશે તેટલી જ તેમાં બુરાઈ પેદા થશે. નિયમ છે. માટે સારા બનો, પણ સારાપણાનો મદ છોડો. સારા બનો, પણ સારાપણાનો મદ છોડો. જ્યાં સુધી સ્વાર્થ અને મદ છે, ત્યાં સુધી કોઈની સાથે હૃદયથી પ્રેમ થઈ શકતો નથી. જ્યાં સુધી સ્વાર્થ છે, અગર મદ છે, કાંઈક તમારે એની પાસે પડાવી લેવાની ભાવના છે, લુચાઈ છે, સ્વાર્થ છે, કાં તો તમને એમ છે કે એના કરતાં હું શ્રેષ્ઠ છું, માટે તમે ક્યારેય શુદ્ધ પ્રેમ નહીં કરી શકો, કોઈ નહીં કરી શકો. કઠણાઈ આવા માણસોને કોઈને પ્રત્યે ક્યારેય શુદ્ધ પ્રેમ હોતો જ નથી, સ્વાર્થ હોય છે ને, કે હું શ્રેષ્ઠ છું, તું મારા ઉપકાર તળે દબાયેલો છો, બસ હું તારો મહાન ઉપકારક, આવા ઘમંડમાં બધી વાત કર્યા કરે ને, સંબંધ રાખ્યા કરે ને. તમે જોવો ને તો મજા જ ન આવે. આવા સ્વાર્થી ને શ્રેષ્ઠપણાના અભિમાની માણસો આપણને આમ ગમે નહીં જોવા. અને આપણામાં જો આવું બધું હોય ને તો ધિક્કાર આપણા મા બાપ નહીં દે, આપણા ગુરુને ધિક્કાર, આપણે કશું સમજ્યા નહીં, આપણા ભગવાનને ધિક્કાર, આપણે એના થઈને આવા મૂર્ખ રહ્યા ત્યારે ધિક્કાર્યા તો એને. માટે આપણે શરમ આવવી જોઈએ. કોણ આપણા ઈષ્ટદેવ છે, કોણ આપણા ગુરુ છે, આપણે કયા સંપ્રદાયમાં છીએ, આપણે ક્યાં બેસીએ છીએ, કેનો સંઘ છે, કોના ગણાઈએ છીએ, અને આવા સ્વાર્થીલા મદી શ્રેષ્ઠપણાના માનવાળા, અને બસ બધે લુચાઈ જ રાખવાની, દરેક વ્યક્તિઓ હારે કંઈક પડાવી લેવાની ભાવનાથી સંબંધ, ક્યાંય શુદ્ધ પ્રેમ આપણે કોઈને ન કર્યો. હાજ તારી આવું મનુષ્ય જીવન જીવ્યા? ઠીક, વ્યવહાર સામે વ્યવહાર હોય, સ્વાર્થ સામે સ્વાર્થ હોય, વેપાર સામે વેપાર હોય, પણ જ્યાં શુદ્ધ પ્યાર હોય ત્યાંય આપણે વેપાર રાખીએ છીએ. ભગવાન અને સંતો સાથે વેપાર, એમનો ઉપયોગ કરી લેવાની, દાન, સત્સંગનો ઉપયોગ, હરિભગતનો ઉપયોગ કરી નાખવાનો, ગમે ને ફાવે એમ બિચારાનો, શુદ્ધ પ્રેમવાળાનો. કાંઈ ન સમજાણું લ્યા, સત્સંગી થયા તે બસ આવું જ હાવ. જ્યાં સુધી સ્વાર્થ અને મદ છે, ત્યાં સુધી કોઈની સાથે હૃદયથી પ્રેમ થઈ શકતો નથી, કોઈની સાથે નહીં. દુષ્ટતા અને મદનો ત્યાગ કર્યા વિના કોઈ મનુષ્ય શ્રેષ્ઠ બની શકતો નથી. દુષ્ટતા અને મદનો, હું શ્રેષ્ઠ છું, હારો છું, મહાન છું એવા અભિમાનનો ત્યાગ કર્યા વિના કોઈ પણ વ્યક્તિ શ્રેષ્ઠ બની શકતો જ નથી. ભલા માણસ, જો એક વાત ધ્યાનમાં લેજો, મારા તરફથી કહું છું, મહિમા વસ્તુ બહુ મહાન છે, પણ તમને ખબર છે મહિમા અમૃત છે ને મહિમા ઝેર છે, મહિમા ગુણ છે ને મહિમા જ અવગુણ છે, મહિમા ધર્મ છે ને મહિમા અધર્મ છે. કેવી રીતે? પોતાને પોતાનો મહિમા એ ઝેર છે, અધર્મ છે, અવગુણ છે. મહિમા 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 મહાન, પણ આપણને બીજાનો રે તો, આપણે બીજાનો હામાનો મહિમા રાખીએ તે અમૃત છે, તે ધર્મ છે, તે સદગુણ છે. પણ વ્યક્તિએ વ્યક્તિએ હમને એ દેખા હૈ સબકો ખુદ કા હિ મહાત્મય હૈ, ઓર ખુદ કા મહાત્મય બઢાને કે લીએ વો દૂસરે કા મહાત્મય ગાતા હૈ, સબ કુછ કરતા હૈ, લેકિન ભીતર મેં ભાવ યહી હૈ મેરા મહિમા બઢ જાય બસ હૈ તૈયારીનો. છે નબળાઈ, જબરી નબળાઈ છે. દરેક વ્યક્તિ પોતે પોતાની જાણે મોટા થવા માટે હવાયતિયા મારે છે, પણ પરમેશ્વર એમ કહે છે કે અમે જેને મોટા કરીએ છીએ એ મોટા થાય છે ને, અમે જેને નાના કરીએ છીએ એ નાના થાય છે. બધાનું રિમોટ કંટ્રોલ અમારા હાથમાં છે, અમે આમ કર્યા કરીએ છીએ. માટે મોટે ભગવાનને હોંપી દઈએ આપણી, એ રાખવી એટલી રાખશે. અંતરિયામી હવ મારી આ છે, બ્રહ્મચારીમાં ભગવાન જેવા ગુણ છે તે પરમાત્મા હવના અંતરમાં રહીને સમજાવે છે, અને બ્રહ્મચારીનો મહિમા ભગવાન રખાવે છે. બ્રહ્મચારીને ક્યારેય એવું નથી મારો મહિમા કોણ રાખે છે, કોણ નથી રાખતો, હું હારો લાગુ છું કે નથી લાગતો, એ તો મહારાજને સંતોને માટે બસ જીવા કરે છે, બીજું કે એને ખબર નથી. ભગવાન બધાના અંતરમાં રહીને બ્રહ્મચારીનો મહિમા રખાવે છે, એટલી આપણને પરમાત્મામાં કર્તૃત્વપણાની અંતર્યામીપણાની ભાવના હોવી જોઈએ. આપણે આપણી ચિંતા નહીં કરવી જોઈએ, આપણે ભગવાનની સંતોની ભક્તોની કરવી જોઈએ. જ્યાં જોયું ત્યાં હવને હવની ચિંતા, સત્સંગમાં ઈનું ઈ સંસાર જેવું જ, હરિ ભગત એવા ને એવા સંસારી જેવા લુચ્ચા ને સારથી પોતાનો જ મહિમા વધારવાળા. મને ગોદડું મળી ગયું, મને ઉતારો મળી ગયો, મારું ગોઠવાઈ ગયું, બીજા બધા ખાડામાં પડ, કોઈની કાંઈ પડી ન હોય, લુચ્ચા બધા, મને ખાવા મળી ગયું એટલે હવે ભલે ખૂટી જતું, એમ બહુ લુચ્ચા હોય માણસો. તમને ખબર છે બસ સ્ટેન્ડ ઉપર બસ ઊભી રહે એટલે માણા બહુ સડવા કરે, બસમાં જગ્યા હોય નહીં એટલે આમ બસનો ડાંડીઓ પકડીને હું કે ખબર છે, અ કંડક્ટર ભાઈ થોડા થોડા આગળ ખેવાય બોલાવણે ખેવાય, પાવલી વા આગળ કરી યાર, એમ કરીને પોતાને પગ બસમાં મૂકવાનું મળી જાય ને એટલે હું કે જવા જવા દે, બીજા તો બીજી બસમાં આવશે. પતી ગયું આ લુચ્ચા બોલો જગતમાં બધા, હવે એ બધા સત્સંગમાં આવે, આપણી ઘટના એ જ કરે તો. આવું છું માટે એવા હરિભગત છીએ, એવા સાધુ છીએ, એવા ગાદીપતિઓથી બીજો નગ મરી જાઓ, જે લુચ્ચા જ હોય, જે પોતાને શ્રેષ્ઠ માનીને બસ પોતાની શ્રેષ્ઠાની મહિમા વધારવા માટે જ બધું કરતા હોય, રાજી દોડતા હોય, તારે જાગવું જરાક જોવું, હા 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 અહીંથી તો આઘાર એવા જેવું છે. હે આ તો આપણને બધાને હેઠે નાખી આપણું સિંહાસન કરીને માથે બેહવાની ભાવના વાળો લાગે છે. બોલો ન આલે એવું આધ્યાત્મિક માર્ગમાં. સમજાણું, કોઈ આપણા માટે મરતું હોય તો આપણે એના માટે મરવાની તૈયારી જોઈ, કોઈ આપણને શુદ્ધ પ્રેમ કરતો હોય તો આપણે એના માટે શુદ્ધ પ્રેમ કરવાનું દૈવત ધારણ કરવું જોઈએ, હોવું જોઈએ એવો દમ. સમજ્યા? આ લુચ્ચા હોય ખોટો પ્રેમ કરતા હોય તો એની સામે તમે ખોટો પ્રેમ બતાવો, એ હો હો કરતા તમે હો હો કરો, કાંઈ વાંધો નહીં, એ સોડા બાટલી ફોડે તમે સામે લેમન ફોડો, આમ સામે ઉભરા લ્યો એનો વાંધો જ નથી. હવ પણ જે સાચા છે ન્યાય તમે ખોટો ઢોંગ કરીને એને ક્યાં સિંહામ ઉતારો છો તમારી જાતના કજાત? સમજો તો ખરા કે એને મતલબ નથી, એને બિચારાને અભિમાન નથી, સીધો માણસ છે, બીજાને અર્થે ઘસાય એવો છે, સરળ છે, હવનું ભલું ઈચ્છે છે, કંઈ એનામાં આડોડાય ઊંધાય કળિયુગ લુચ્ચાય લફંગાય કશું નહીં. તમે એની હારે એવું બધું રાખીને એનો ખોટો ઉપયોગ કર્યા કરો તો ભગવાન ભાળે છે, કોક દી તમારો ડૂસો કાઢ નાખશે, છોડશે નહીં તમને. કેમ છે તમે છૈત્રાશ? જ્યાં સુધી સ્વાર્થ ને મદ છે ત્યાં સુધી કોઈની સાથે હૃદયથી પ્રેમ થઈ શકતો નથી. માટે આ બલા કાઢો. દુષ્ટતા અને મદનો ત્યાગ કર્યા વિના કોઈ મનુષ્ય શ્રેષ્ઠ બની શકતો નથી. વાત આમ છે, મદ ના કર મન મે, મિથ્યા ધન મે, જોર બદન મે, જોબન મે, સુખ ના સ્વપન મે, જીવન જન મે, ચપલા ધન મે, છન છન મે, તજ વૈર વતન મે, તજ વૈર વતન મે, દ્વેષ ઘરન મે, નાહક ઇન મે, તરસાના, ચિત દેત સિહાના, ફિર નહીં આના, જગ મે આખિર મર જાના, આય જગ મે આખિર મર જાના. મદ ના કર મન મે, મિથ્યા ધન મે, જોર બદન મે, બહુ શરીર હારું બળ્યું હોય તે હરવા દે બાપા, કાલે વારે માંદો પડીને ટોલીએ જાશ. ધન નો દીકરો થામાં કંઈક કરોડોપતિ રોડપતિ થઈ ગયા, સાનો વાનો ડાયો થા, બોલી કહેવત છે. જોબન નો અભિમાન કરીમાં બૂઢો થઈ જાય, આમાં મમ છે ને બેન્ડ વળી જાય. એટલે માં છે ને ગઢડા, તે બિચારા કેડથી વાંકા વળી ગયેલા, તમે જાતા હતા તે જુવાનીએ કીધું માં તમારું શું ખવાઈ ગયું છે, એને એમ કે ડોશી વાંકા વાંકા કંઈક ગોતે હશે. અને તેથી માડીએ જવાબ દીધો તો કે દીકરા મારી જુવાની ખોવાઈ ગઈ છે, ગોતું શું કે આહા. અને એક દી તમારી એ ખોવાઈ જાય, ઠેકડી કરો છો ને, પીપળ પાન ખરંતાન, હસ્તી ઓલી કૂંપળિયા, અમ વીતી તમ વીછે, ધીરે બાપડિયા, હા હા તાર્યો કાંઠિયાવાડી ભાષામાં. સુખ ના સપન મે, જીવન જન્મે, આ જન્મા છીએ પણ સમજી લેજો કે આ સંસારમાં સપનામાંય સુખ નથી, સુખ તો શ્રીહરિના સ્વરૂપમાં છે. સુખ ના સ્વપન મે, જીવન જન્મે, ચપલા ધન મે, છન છન મે, જે ક્ષણ ક્ષણમાં નાશ પામનારું એવું જે ધન ચપાળ લક્ષ્મી, એમાંથી કોઈ સુખ પામ્યો નથી, કોઈ સ્થિર થયો નથી. માટે અભિમાન કાઢો. તજ વેર વતન મે, દ્વેષ ઘરન મે, ઘણા તો વતનમાં વતનમાં વેર કરે, ઘરમાં ઘરમાં મુઆ સુરા, નબળો પુરુષ બાયડી હામે દાદો, બાર કઈ હાલે ને તાને ઠમઠોરે વેલણ લઈને, એ કે ઘરમાં ઘરમાં, દેશમાં દેશમાં, વતનમાં વતનમાં, નાહક ઇન મે તરસાના, ખોટા હુકામ આમ દુખી થાવ છો, ચિત્ત ચેત સિંહાના, ફિર નહીં આના, જગ મે આખીર મર જાના. છેવટે વ્યુ જવું, માટે આત્માનું કલ્યાણ થાય તો કલ્યો. વાત આટલી છે. આવું પારુષ્ય તથા મદ ખતરનાક શત્રુ છે. મારદવ નામના સદગુણ વડે, સંતોના ભેળો વાસ થવા વડે, એનાથી પામેલા ઊંચા વિચારો અને ગુણો વડે મદ અને પારુષ્યનો ત્યાગ કરી શકાય છે, મારદવતા કેળવી શકાય છે. અને જેનામાં મારદવતા છે ને એ સાધન છોડી જ ના શકે, એ જ સાચો ભગત. વર્તાલ લોયાના છઠ્ઠામાં મહારાજે એમ કહ્યું, અમે તથા સંત તે જેને કચવાણા હોઈએ ને વઢીને તિરસ્કાર કરીને બહાર કાઢી મૂક્યો હોય, ભાગ કહેતા અપમાન કર્યું હોય, એનું સભામાન કાઢી મેલ્યો હોય, ને તે શોકે કરીને રોતો હોય બહાર, ને તે પાસે કોઈ અકડમલ વિમુખ જેવો આવીને સંતનો અથવા અમારો અવગુણ કહેવા લાગે કોઈ દ્વેષી આવીને, ત્યારે તેની આગળ તે સંતની કોરીનું ને ભગવાનની કોઈનું કહેતા અમારી કોઈનું હેત જણાવે, અને એમ કહે છે હું તો એનો વેચાણ છું, સંતનો વેચાણ છું, સાધુનો વેચાણ છું, ને મારા કટકા કરી નાખે તો પણ મારે એમનો અવગુણ ન આવે, એ તો મારા કલ્યાણના કરતલ છે. એમ જેની પાસેથી બે અક્ષર શીખ્યો હોય ને એનો ગુણ ન મૂકે, અને પોતાના ગુરુ, પોતાનું મંડળ, પોતાના સંત એમાં ક્યારેય અભાવ ન લે, કોક વાંકું બોલે તો જડબા તોડ જવાબ દે, આનું નામ માર્દવ ગુણ કહેવાય. આજ ભેગો ભેગો એ ઠીખીડા કરવા માંડે ને એ કાપવા માંડે, અને પાછો આપણી ભેગો આવીને તાળિયું લે, કહેવાય આપણો, ને પાછો આપણા દ્વેષીઓની ભેગો બેહીને પાછો નિંદા સાંભળે ને હોકારાઈ દે, ટેકોઈ દે, અને પાછો આપણને આવીને ડનવટ કરીને પગે લાગે, જશવાન સ્વામી અરે તારી જાતિનો કળિયુગ મૂર્તિમાન રોલ ભજવે, આ તો ડબલ રોલ કહેવાય આનો, કુસંગીનો રોલ ભજવે ને મારો સત્સંગીનો રોલ ભજવે, આ વાત બહુ છે. ભગવાન ઓળખાવે તો જ ઓળખાય, એને ઓળખાય એવાય નથી, કપટી લુચ્ચા બોલો. તો એક જ વાત હોય, બોલો એક જ વાત, ઘણા સંપ્રદાયમાં એવા છે, ઘણાય ત્યાગી ગૃહી કે આજ આટલા વર્ષ થયા ક્યારેય એવું નથી સાંભળ્યું કે એણે ક્યાંય આપણું વાંકું નેગેટિવ બોલ્યો હોય, ક્યારેય નહીં બોલો. અને ઘણા સત્સંગમાં એવા છે કે કોકનું 12 મહિને આવે, કોકનું 6 મહિને આવે, કોકનું 2 મહિને આવે, કોકનું રોજ આવે કે તમારું આવું બોલે છે. રોજ આપણને સાંભળવા મળે કે આ આપણું નેગેટિવ અહીં બોલ્યો, અહીં બોલ્યો. એ ગમે એવો ખાનગી બોલ્યો હોય તો એને ડો લીકેજ થઈને આવે. ઘણા એવા છે. આપણા મનમાં એવું રહેશે કે હું આનું ખાનગી માકું બોલું છું એટલે ન્યા નહીં પૂગે એમ. આજકાલ દીવારો કો ભી કાન હોતા હૈ. સાચો ખપ હોય ને તો બાપા આપણે સંત સાથે જોડાઈ રહીએ અને વઢે ટોકે તો પણ એમાં ગુણ રાખીને પડ્યા રહીએ. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે ભીમનાથના રાકાની વાત હો, એ ખબર છે તમને? ભીમનાથમાં નીલકા નદી છે, ત્યાં એનો હતો ને ભીમનાથ મંદિરનો બાપુ, એ કાળમાં બધાને અન્ન દેતા, તે બહુ માણા ભેગું થાય પછી બહુ પડાપડી કરે, કાંઈ કેટલીક થોડીક જાર દેતા, પછી રાંકા બહુ કરગરે ને ભી બહુ મારે ને પછી એના મંદિરના માણસ આવે ધક્કો મારે, બધા ગલોટિયા ખાઈને નદીમાં જાય, સમજ્યા, પડી જાય રાંકા તોય ઊભા થઈને કરગરે, ભાઈ સાહેબ દયા કરો એમ, આવો કલ્યાણનો ખપ હોવો જોઈએ સાધુ પાસે, મારે ને ધક્કા મારે ને પાડી દે ને તોય પગ પકડીને રોઈ, ભાઈ સાહેબ બોલા. ખબર તમને કારિયાણીના જોઈતા ખાચર મારે જ ન પેલી ઉતરી પહેરાવી વસ્તા ખાચરના દીકરા, એ પછી ગાદીપતિ થયા હતા મહારાજ ધામમાં વૈયા ગયા પછીની વાત. તે ભવાઈ આવ્યા અને કે બાપુ તમારે જોવા આવવું પડશે. બાપુ કે ભાઈ મારે હું સત્સંગી છું નહીં આવું. તો કે બાપુ તમે ન આવો તો કોણ આવે, અમારે ગરીબના પેટનું કાંઈક વિચારો. ના ના એમ ન થાય ભવાઈ, તેમને ખાટલો હતા ઉપાડી ગયા બાપુને. બેહો બેહો બાપુ, બાપુને એમ કે બિચારા ગરીબ માણસ છે, ઘડીક બેઠા ને પછી આવતા રહ્યા. એમાં મંદિરે ઘનશ્યામદાસ કરીને કોઈક સાધુ હતા, એને કોઈ કે વાત પુગાડી દીધી કે બાપુ મોટા થઈને ભવાયા જોવા ગયા, પછી આખા ગામ જાહે બધાએ સત્સંગી જાહે. તે પછી બાપુ હવે મંદિર ગયા ને બોલ્યા, સ્વામી એવા ખીજાણા કે બહાર નીકળો તો ખબરદાર મંદિરમાં પગ દીધો છે, તો તમે મોટા હરિભગત થઈને પાછા ભવાયા જોવા જાવશો કે? બાપુ કે મારી વાત સાંભળો સ્વામી, હવે આમ તેમ કાંઈ નહીં કે, મને પાકી ખબર છે તમે ત્યાં ઢોલ્યો નાખીને બેઠા તમને એક જણાએ કીધું. સ્વામી સાંભળ્યું જ નહીં. બાપુને કે બહાર નીકળો એ મંદિરમાં પગ નહીં દેવાનો. એ કારિયાણીનો દરબાર જોઈતા ખાચર રડી પડ્યો. સ્વામી દંડવટ કરવા માંડ્યો. સ્વામી કે નહીં તમને કીધું ને? પછી દરબારે પોતાનું ખાહડું મોઢામાં લીધું કે સ્વામી તમારી ગાય શું મા બાપ, મારે મંદિર વિના ને સાધુ વિના નહીં આ લખે. પછી સ્વામી શરમાઈ ગયા. ગામધણી દરબાર કાંઠીનો દીકરો સત્સંગને લઈને આવો મૃદુ સ્વભાવનો બન્યો, બોલો જોઈતો ખાચર થાય આપણાથી, તમે વિચાર કરો. આણંદજી હુતારનું આપણે નહોતું ભજવું છોકરાએ શિબિરમાં, બારણે બેઠા બેઠા જોડા સાફ કરે કે મંદિર વિના સત્સંગી વિના મને નહીં આ લખે. મહારાજ કે તારામાંથી કૂતરાનો અવતાર હતો, ગયો હળકુતરી હળકુતરી કરીને કાઢ્યો. આવું કહેવાય? આ તો જરા કીધું નથી મેલ પીડ્યું, તો બીજે હું કાયમ તને ને હોને થાળી બિહાર છે. એ તો નવો નવો હતો, આગલી લાઈનમાં બેહાડે ને વખાણ કરે, પછી બીજા નવા આવે એટલે આગળ બેહે, એટલે તારી બીજી લાઈન થઈ, ત્રીજી લાઈન નવી થાય એટલે તું ત્રીજી લાઈનમાં ગયો, એમ વાંહે વાંહે જતો જાય. પછી તને થાય કે આ તો છેલ્લી લાઈનમાં નીકળી ગયા, એટલે આ તો આમ નીકળી. તે કાયમ કોણ તારા બાપો મોર બિહાડે હે? બધે રીત જ એમ છે, સમજે નહીં એને ક્યાંય પહેલી લાઈન મળે. હવે પહેલી લાઈન થોડા દીની હોય, એના માટે કાયમની ત્રીજી લાઈન શું કામ ખોઈ? આવા બુજી વગીને થોડા ઘણા માન વખાણ બીજે ત્રીજે મળવા માંડે ને તો ફૂલાઈ જાય કે વાહ. હવે પૈણો પતિ હોય એ કાંઈ રોજ થોડો તારા ગુણગાન ભાટની જેમ વખાણ કર્યા કરે, આડોશી પાટી છે તો વખાણ કરે, બેન તમે બહુ ડાયન બહુ હારા ને હું હાડી પહેરી, ત્યાંને તો એમ થઈ જાય કે મારા પતિને મારો મહિમા નથી, આ કેટલો મને વખાણે છે. તે મર પડ ના, એ તાર દાદો તને કાઢી મૂકશે, થોડાક દી ફેરવશે, બોલો ભમરા ફૂલ હુંગીને ભૈયા જાય એવું થાય, એના કરતાં આ પૈણેલો હારો છે, કાયમ હાસવશે, બંધાણેલો છે ને અગ્નિને સાક્ષીએ, બોલ્યાને શું છે પણ વખાણે ને એટલે પડે મરે. એમ ઘણાય સત્સંગીને બીજા બહુ વખાણે ફૂલાવે મર બેહાડે આમ છે તેમ છે, પણ એટલી ન ખબર પડે કે આ તો એનો વિવેક છે કે આપણે એના નથી, એટલે આપણું આ રીતે મહેમાનની રીતે ખૂબ સ્વાગત સન્માન વખાણવા જોઈએ, આગળ બેહાડવા જોઈએ, ઘરમાં ને ઘરમાં આવી થોડી આશા રખાય. આપણો સત્સંગ ને આપણા ગુરુ ને આપણું મંડળ ને આપણું મંદિર આ બધું ઘરમાં ઘરમાં કહેવાય. અહીં થોડા વખાણ કરવાના કરાવવાના હોય, આ ક્યાંથી લાવ્યા? બહાર જાય તો થાય જ તો. એટલે અમે બહાર જઈએ છીએ ને પુષ્કળ વખાણ અમારા થાય છે. અહીં તમારા એ અમારે કરાવવાનું હોય, આપણે કહેવાનું હોય, આપણે શું જરૂર છે? ભજન કરો બધા, એમાં સમય બગાડે. પણ ઘણાને તો એમ જ કે અમારું અહીં કંઈ કરતા નથી, એટલે ભાઈ રોજ ઈ ન કરાય, અહો રૂપમ અહો ધ્વનિ જેવું થાય. એક વાર્તા કહું, બહુ સરસ છે. છીપી ગામના એક દયાનંદ સ્વામી કરીને સાધુ હતા, મુક્તાનંદ સ્વામીના મંડળમાં બહુ સારા સંત હતા. પણ સ્વભાવ બહુ આકરો, બહુ આકરો. વાત એના ઉપર કહું છું કે જો સંતો સાથે હેત હોય સાચું તો ગમે એવો સ્વભાવ હોય તો ટળી જાય. મૃદુતા નામનો ગુણ હોય તો ગમે એવું પારુષ્ય હોય, મદ હોય, પણ નાશ થાય ખરો. હેત જોઈ સાચું, કોમળતા જોઈ ચિત્તની. આમને સંતો આરે બહુ હેત હતું, પણ સ્વભાવ આકરો, બહુ આકરો. હવે સ્વભાવને વશ થઈ અને થોડો ઘણો ડખો થયા કરે, પછી વાત મહારાજ આગળ આવ્યા કરી. પછી બધા સાધુએ કીધું આમ છે ને તેમ છે ને, પછી મહારાજે એમને વિમુખ કર્યા. દયાનંદ સ્વામી છીપી ગામના, કે ભાઈ તમે સત્સંગમાં નહીં, હવે ભગવાનનો નિશ્ચય પાકો. અને સ્વભાવને લઈને વિમુખ થયા. અને પછી તો બહુ મૂંઝાણા. અને સુરતમાં હતા મુક્તાનંદ સ્વામીની ન્યાથી એને વિમુખ કરવામાં આવ્યા. પછી તો ગયા ખરા ન્યાથી, મંડળ છોડી, મુક્તાનંદ સ્વામીને, ગુરુને છોડી, સંતોને છોડીને 5-10 ગાંવ દૂર ગયા સુરતથી. ત્યાં કોઈ સત્સંગી દેખાય નહીં, સંત દેખાય નહીં, કંઈ ભજન દેખાય નહીં. એવા અકળાણા, એવા અકળાણા કે સ્વામિનારાયણનું નામ સાંભળવા મળે નહીં, આ બધું જગત કુસંગી નર, અહીં ક્યાં હું આવ્યો? તે બહુ દુઃખ થયું. તે આઘા જાય ખરા, પણ રહેવાય નહીં. પાછા જ્યાં સંત મંડળ હોય, સત્સંગી હોય, ની આવે એમ બહુ દુઃખી થયા. પછી વળી વળીને આવે, પછી વળી પાછા મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા. કેમ છે? સ્વામીનું ત્યાં મંડળ હતું. પછી આવી અને સંત મંડળ હોય તો બહાર બેહે સાધુ થઈને. હવે બધા સત્સંગી આવે જાય, હવે ખબર આ સ્વામીને વિમુખ કર્યા છે, તો બહાર નિર્માની થઈને બેહે. મુક્તાનંદ સ્વામીને કોઈ કે વાત કરી કે આ અહીં આવીને બેહે જ કે. એટલે મુક્તાનંદ સ્વામીએ પછી એને કહ્યું કે જો તમને મહારાજે વિમુખ કર્યા છે, એટલે અમારે તમારી હારે બોલાય નહીં, વિમુખ હારે કે છે. માટે છે ને તમે મહેરબાની કરીને અહીં આવશો નહીં કે છે. ત્યારે આ સ્વામી છે ને મુક્તાનંદ સ્વામીને કહે છે કે સ્વામી તમે કહો તો આ નીચ જાતિ લોકો ઊભા છે ને ત્યાં હું ઊભો રહું. હે ગુરુદેવ, જો તમે કહો ને તો હરિભગતના જોડા પડ્યા છે ને ત્યાં ઊભો રહું, પણ તમારા દર્શન વિના મારાથી રહેવાતું નથી કે છે. આ સંતો હરિભક્તો વિના રહેવાતું નથી. મને મહારાજે વિમુખ કર્યો એ વાત સાચી છે, મારા સ્વભાવને લઈને કર્યો છે ને મહારાજે ક્યાં કર્યો છે? માટે હે સ્વામી દયા કરો, મેં ઘણી ટ્રાય કરી છેટે રહેવા, દૂર જવા, પણ નહીં રહેવાતું કે છે. સાધુનો વિયોગ સહન ન થાય, કેવી અદ્ભુત વાત છે. મુક્તાનંદ સ્વામી દઈ આવી કે સારું એમ કરો, ત્યાં બેહો. પછી છેટેથી સંતના દર્શન કરીને ત્યાં બેહ. હવે સાધુ હતા એ રીતે, પછી અમુક લોકો તો આવતા જતા સાધુ જાણીને પગે લાગે, તો દયાનંદ સ્વામીને અમુક લોકો પગે લાગે, ત્યારે દયાનંદ સ્વામી એને કહે, એ બાપા મને રવા દો, મને રવા દો, હું તો લોઢા જેવો છું, ખીલા જેવો છું. આ સાધુ છે ને એ હોનાની થાળી જેવા ઉજળા છે, અને હું તો સ્વભાવવાળો ગુડાડો છું. એ એમને પગે લાગો, એમને પગે લાગો, હું તો વિમુખ ગુડાડો છું, મન ન લાગશો કે મને પગે લાગે તમારું સારું નહીં થાય. આ સંતોને પગે લાગો એમ પોતાની નિંદા કરે અને સંતોના ગુણ ગાય. એમને સંતોના ગુણ ગાઈ ગાઈને કેટલાયને સત્સંગ કરાવ્યો, કેટલાયને મુક્તાનંદ સ્વામી બીજા સાધુનો થોડો ઘણો મહિમા ઓછો હશે, અભાવ અવગુણ જેવું હશે, આ સ્વામીએ કરી દીધું સરસ, કંઈકના અભાવ કાઢી નાખ્યા, પોતાની નિંદા કરીને સંતોના ગુણ ગાઈ ગઈને. બોલો, આવું થયું સુરતમાં. પછી તો બધા સંતો ભગવાન સ્વામિનારાયણ વડતાલ આવ્યા છે એવું જાણી અને સુરતથી વડતાલ આવ્યા મુક્તાનંદ સ્વામીનું મંડળ. અને મહારાજ ગોમતી કાંઠે સભા કરીને બેઠા છે, અને મુક્તાનંદ સ્વામી વગેરે ત્યાં આવ્યા. આવીને બેઠા તે બીજે જ દિવસે આ સ્વામી પણ સંતોષથી એકલા ન રહેવાનું. તે ત્યાં પાછળ પાછળ આવ્યા અને વડતાલ ગોમતી કાંઠે મહારાજ સભા કરીને બેઠા છે, તેમ સભાથી છેટે દંડવટ માંડ્યા કરવા. મહારાજે જોયા એટલે મહારાજે આમ હામું જોયું, ત્યાં તો દોડીને મહારાજ પાસે આવી ગયા અને આવીને રોવા માંડ્યા. અને મહારાજને કહે છે કે હે મહારાજ, કાં તો તમારો નિશ્ચય મારામાં છે એની તોડી નાખો. હે મહારાજ, કા મને રાખો. હે પ્રભુ, તમારો નિશ્ચય જો મને કાઢી નાખો ને તો હું કાળું મોઢું લઈને ગમીને પડ્યો રહીશને, ગમીને મરી જઈશ. પણ તમારો નિશ્ચય ને આ સાધુમાં હેત છે એટલે મારે ક્યાંય રહેવાતું નથી. હે મહારાજ, આ સાધુ તો સોનાની થાળી જેવા છે, શુદ્ધ છે. શુદ્ધ હું અશુદ્ધ છું, અશુદ્ધ લોઢાની ખીલા જેવો છું કેશ. હું સંતોને લજ્જા પમાડું એવો છું કેશ. મહારાજ કે મુક્તાનંદ સ્વામી, શું છે આ સાધુનું? મહારાજ, એ હતા અમારા મંડળમાં, પણ બહુ બધા સાધુ એને ઝઘડતા આંકરા હતા એટલે પછી આપે વિમુખ કર્યા છે. પણ મહારાજ, અમે સુરત 1.5 મહિનો રહ્યા હતા તો છેટેથી અમારા દર્શન કરતા હતા, એને સંતો વિના રહેવાતું નથી. મહારાજ આમ બહુ હેતવાળા છે, હારા છે. મહારાજ બહુ હારા છે. હે મહારાજ, એને બહુ સંતોનો તમારો મહિમા છે. મહારાજ બીજી વાત કહું હું, એ સ્વામીએ પોતાની નિંદા કરી કરીને સાધુની તમારી સ્તુતિ કરીને વખાણ કરીને કેટલાય કુસંગીને સત્સંગી કર્યા છે. મહારાજ આવું કામ કર્યું છે. મહારાજ રાજી થઈ ગયા. મુક્તાનંદ સ્વામી તો સત્સંગની માં. મહારાજ કે એવું છે તો કાંઈ વાંધો નહીં દયાનંદ સ્વામી, હવે તમે સુખે સત્સંગમાં રહ્યો કહેશો. દયાનંદ સ્વામીએ પોક મૂકી કે મહારાજ, તમે મને રહેવાનું કહો છો પણ મારો સ્વભાવ સત્સંગમાં રહેવો નથી. મહારાજ, તમે ક્યાં મને વિમુખ કર્યો છે? મને વિમુખ તો મારા સ્વભાવે કર્યો છે પ્રભુ, તમે મને ક્યાં રહેવાની ના પાડો? આ સ્વભાવ મને સત્સંગમાંથી કાઢે છે. ધિક્કાર છે આ મારા દુષ્ટ સ્વભાવને. આમ બોલ્યા. અને પછી તો એવી એ સ્વામીને સ્વભાવ ઉપર દાસ ચડી, તે ભગવાન સ્વામિનારાયણને સંતોને મોટા માનીને એવા મંડાઈ પડ્યા. તે 1.5 મહિનામાં એણે એનો સ્વભાવ ટાળ્યો અને શુદ્ધ થઈ ગયા. 1.5 મહિને શુદ્ધ, બીજી કોઈ વાસના હતી નહીં. 1.5 મહિના થયા, જરીક માંદા થયા અને એવું બોલ્યા, કાલે મને મહારાજ તેડવા આવશે, હું ધામમાં જઈશ. દયાનંદ સ્વામી કે એવું જ થયું. બીજે દિવસે મહારાજ તેડવા આવ્યા અને તરત દેહ છોડીને અક્ષરધામમાં ગયા, છીપી ગામના દયાનંદ સ્વામી. માટે સાધુ સાથે હેત હોય ને તો ગમે એવો સ્વભાવ હોય તો ટળી જાય બાપા. હા, ભગવાન નારાજ થયા હોય તો રાજી થઈ જાય.
જો સુલિયે સંત કદી સુવારે, તથાપિ સદભાગ્ય સુજાણ ધારે. જો સુલિયે સંત કદી
સુલી ઉપર શયન કરાવે તોય સાધુને સંગે રહીએ.
લે સંત પાસે મુખ માહી ઘાસ, લે સંત પાસે મુખ માહી ઘાસ. કલ્યાણની જો પુર હોય આશ, કલ્યાણની જો પુર હોય આશ. કલ્યાણની જો પુર હોય આશ, કલ્યાણની જો પુર હોય આશ.
ગમે એવો મધ હોય, છક હોય, બધો વિયોજાય, જો ખપ હોય તો. અંતેના 27માં વચનામતમાં ભગવાને કહ્યું કે સંત સમાગમનો ખપ હોય તો તે ગમે તેવો પોતાનો સ્વભાવ હોય તેને ટાળીને જેમ તે સંત કહે ને તેની મરજી હોય તેમ જ વર્તે. જો ખપ હોય તો, અને સ્વભાવ તો એવો જ હોય જે ચૈતન્ય સાથે જડાઈ ગયો હોય તો પણ તેને સત્સંગના ખપવાળો ટાળી નાખે. વાત આમ છે, ખોપાળામાં મીરા દાદા હતા. એક દી અમે છે ને ભંડારી સ્વામી એને ઠેકડી કરી કે દાદા, અમે ખોપાળામાં નથી રહેવાના. ત્યાં તો રોવા માંડ્યા, આંખમાં આવડા માંડ્યા પડવા, કે તમે વ્યાજ આવો તો અમે શું કરીશું, અમને ત્યાં ગમશે જ નહીં. છું એવું મહારાજને ખબર ને કે સંતો અંત્યાય રહેવાનું નથી. દાદાને પહેલા ઉપડી ગયા. આવું શ્રીજી મહારાજ જ્યારે ઘરેથી નીકળવાના હતા અયોધ્યાથી, તો એ ભગવાનના માતા પિતા નહોતા રહી શકે એમ, અમુક મિત્રો નહોતા રહી શકે એમ, ભગવાને એને બધાને પહેલા ધામમાં મોકલી દીધા. આવું હેત સંતો ભક્તોમાં શ્રીહરિમાં હોય તો મધ હું ગમે એવું પારુષ્ય હોય તોય ટળી જાય, કેમ જે મૃદુતા નામના સદગુણથી પારુષ્ય અને મધ વગેરે દોષોના ભોકા બોલી જાય છે. સચ્ચિદાનંદ સ્વામીને કેવો સત્સંગનો ખોપ હતો, બાકી આકરાતા સ્વભાવના, સમજાણું. પછી ક્યારેક કોઈક અપમાન કરે આ કરે ને તો સ્વામી કે હું આ સત્સંગ છોડું નહીં, કે મારા ઢીંચણ ભાંગી નાખો અને મને છે ને ઢીંચણ ભાંગી નાખી દો તો પગ ઢહળતો ઢહળતો સાધુનો અઠવાડો પીડ્યો હોય ન્યા પીડ્યો રહો ને એઠું ખાય નહીં આ સત્સંગમાં રહું, કે આ સત્સંગ હું છોડું નહીં. આવું સચ્ચિદાનંદ સ્વામી કહેતા 63મું વચનામૃત પ્રથમ પ્રકરણ 63મું મહારાજ એમાં નિશ્ચય પાકો હોય એના લક્ષણ કરે. જો ગમે તેવો પોતામાં કોઈક સ્વભાવ હોય અને તે કોટી ઉપાય કરે તોય પણ ટળે એવો ન હોય, ને જો તે સ્વભાવને મુકાવવાનો પરમેશ્વરનો આગ્રહ દેખે તો તે સ્વભાવને તત્કાળ મૂકે, સત્સંગ ન મૂકે. અને ત્રીજું લક્ષણ એવું કર્યું કે પોતામાં કાંઈક અવગુણ હોય તો પણ પરમેશ્વરની કથા કીર્તન તથા ભગવાનના સંત તે વિના ઘડી માત્ર રહેવાય નહીં. પોતામાં સ્વભાવ ઘણા હોય, સમજાણું અવગુણ હોય, પણ ભગવાનની કથા કીર્તન સાંભળો છો ને, કથા અને કીર્તન તથા ભગવાનના સાધુ તે વિના ઘડી માત્ર રહેવાય નહીં, બોલો. અને પોતાનો અવગુણ લે ને સંતનો તો અતિ ગુણ ગ્રહણ કરે. પોતાનો અવગુણ એટલે સાધુનો તો અતિ ગુણ ગ્રહણ કરે, સાધુના વખાણ જ ક્રિયા કરે ઘરમાં બહાર બધે, અને કોઈ પણ વાંકું બોલે તો તરત મોઢું ચડાવે, બોલ્યાને ખબર જ પડી જાય, ગમતું નથી, બંધ થઈ જાય. અને ભગવાનની કથા કીર્તન અને ભગવાનના સંતનો અતિ મહિમા સમજે, આને કહેવાય મૃદુતા. અને એ મૃદુતા નામના મહાન લડવૈયા ધર્મ સ્વર્ગના યોદ્ધા વડે પારુષ્ય અને મદ નામના ગુંડાઓનો નાશ કરીશું. બરાબર, બધાને જય સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ,
હે સ્વામિનારાયણ નારાયણ નારાયણ.